Honorable Prasanna Ranadung.
Karu Mulasana Hobana Katsabapatumani. Pravahanaha Civil Guan Seva Matituma Vishing. Idirpat Kerala the Nyoga Sambandava. Karnu Kipak Adas Prakashkaran Avastava Klabadi Pilma the Gutumatamaki Suti Budakarno. Karu Sabapatumani. Me Nyoga Deka Pilimandava Mage Outgalikamati Tamad Vedakat. කාරණාවක් කියන කාරණාවක් මේ වියදුරු පුහුණු පාසල් නියාමනය කරන්න විධිමත් කිරීම ගන්නා උත්සාහය පිළිබඳව ගරු අමාත්‍යතුමාට මගේ ස්තුතිය පුද කරනවා ගරු සභාපතිතුමනි මේ නියාමනය හා විධිපත් කිරීම ක්‍රියාත්මක කරනකොට මුහුණ දෙන ගැටලු හඳුන්වන්නේ මන්ත්‍රීතුමාත් ඒ වගේම රංග බණ්ඩාර මන්ත්‍රීතුමාගේ කතාවෙදිත් එතුමාලා පැහැදිලිව කිව්වා දැනට මේ ක්‍රියාත්මක කරන්න අලුතෙන් වෙනවට අද ඉඳන්මත් ඒ වගේම දැන්ට ක්‍රියාත්මක වෙන පුහුණු පාසල් සඳහා මේ නියාමනය කිරීම වැඩසටහන ජනවාරි 2017 ජනවාරි පළවෙනිදා ඉඳන් ක්‍රියාත්මක වෙනවයි කියන කාරණාව තමයි මේ නියෝගවල තියෙන්නේ. මෙතෙන්දී මුහුණ දෙන ගැටලුව තමයි ගරු සභාපතිතුමනි වර්තමානයේ මේ පුහුණු පාසල්වල පුහුණු කරන උපදේශකවරු සෑහෙන කාලයක් මේ ආයතනවල සේවය කරලා තියෙනවා ඒ වකවානුවේ මේ අය මේ පුහුණුවෙන් පටන් ගන්නකොට මේ අයගේ සුදුසුකම් අධ්‍යාපන සුදුසුකම් පිළිබඳව සොයා බැලීමක් කරලා තියෙන්නේ නැහැ ඒ නිසා දැන් මේක ක්‍රියාත්මක කරන්න හදනකොට මම විශ්වාස කරනවා මෙතන පැහැදිලි කරලා කියන්නේ කොහොමද ඒක කරන්න කියලා අලුතෙන් පටන් ගන්න පුහුණුවෙන් ආයතනවලට මේක දැන් ඉඳන්ම ක්‍රියාත්මක කිරීම කිසිම ගැටලුවක් නැහැ මම දකින විදිහට. හැබැයි දැනට තියෙන ආයතනවලට දැනට තියෙන ආයතනවල ඒවල පුහුණුවීම් කරන උපදේශකවරුන්ට එයාගේ අධ්‍යාපන සුසුකම් ඒ වගේම මේ ලබා දෙන පුහුණුව පිළිබඳව ප්‍රායෝගික පුහුණුවක් සමහර අයට කියවන්න බැරිව ඇති සමහර අයට ලියන්න බැරිව ඇති ඒ අය ගැන සලකලා ඒ අයට ගැළපෙන ඒ අයගේ ප්‍රමිතිය පිළිබඳව සලකලා වල්න වැඩපිළිවෙලක් හදලා ඒ පිළිබඳවත් ඒ අයට ඒ රැකියාවේ නිරත වෙන්න පුළුවන් පසුබිමක් නිර්මාණය කළ යුතුයි කියන විශ්වාසය අපි තුළ තියෙනවා. ඒ වගේම ගරු සභාපතිතුමනි මේ ලියාපදිංචි රියදුරු පාසල් තිබුණත් බලපත්‍ර ගැනීමේදී බ්‍රෝකර්වරුන් හා රියදුරු බලපත්‍ර පෞද්ගලික ලබා ගැනීමට හැකි වාතාවරණ තියෙනවා. අපි විශ්වාස කරනවා මේ වැඩපිළිවෙල කරද්දී ඕනම කෙනෙකුට දැන් උදාහරණයකට මගේ දරුවෙකුට මට ලයිසෙන්ස් එකක් ගන්න පුළුවන් නම් අද වෙනකොට පුළුවන්කම තියෙනවා ඒ දරුවට ඒ පුහුණුවීම මගේ වාහනයකින් මට ලබා දෙන්න. නමුත් මේ කටයුත්ත කරනකොට මේ රියදුරු පාසල් ආරම්භ කරලා රියදුරු පාසල තුලින්ම නම් මේ රියදුරු බලපත්‍රය ගන්න වෙන්නේ ඒ වගේ අවස්ථාවකදී ඒ වියදමක් කරන්න බැරි කෙනෙකුට ලොකු බරපතලක් දරන්න සිද්ධ වුණොත් මං හිතන්නේ අර සුදු අඳුනේති බන්තුතුඹ කිව්වා වගේ වැඩි පිරිසක් රියදුරු බලපත්‍ර නැතුව වාහන ධාවනය කරන්න පටන් ගන්න සිද්ධ වෙයි. ඒ නිසා ඒ පෞද්ගලිකව තමන්ට හැකියාවක් තියෙනවා නම් තමන් ගෙදරක වාහනයක් පාවිච්චි කරලා හරි ඒ යම්කිසි ඒ අයට ඒ රියදුරු බලපත්‍රය ගැනීමට පහසු වෙන විදිහට මේ වැඩපිළිවෙලකුත් මේ තුලින් සකස් වෙන්න ඕනි. එහෙම නැත්නම් මේ රියදුරු පාසල්වල මිල ගණන් ගණන් සටහනක් ඇයට මිල පාලනයක් ඇති කරන්න වෙනවා. දැන් මෙතන මාස 3ක පුහුණුවක් කිව්වම ඒක මාස 3ක පුහුණුවට වඩා පැය ගානක පුහුණුවක් හැටියට ඒක හඳුන්වලා දීලා ඌමනා කෙනෙකුට කෙටි කාලයක් තුලේ බලපත්‍රය ලබා ගැනීම සඳහා අවශ්‍ය කටයුතු කරනවා නම් වඩාත් හොඳයි. ඒ වගේම ගරු සභාපතිතුමනි මේ රියදුරු බලපත්‍රයක් ලබා ගන්න අද අවුරුදු 17ක් වෙනකන් ඉන්න ඕනේ. 18ක් වෙනකන් ඉන්න ඕනේ බලපත්‍රයක් ගන්න. නමුත් අපි දකිනවා පිළක් විදේශ රටවල් වලට ගිහම පාසල් යන දරුවෝ පාසල්ට වාහනයකින් යනවා. ඒ අයට අවුරුදු 16 දී වාහන බලපත්‍රයක් ගැනීමට අර P අකුර ගහලා දුවන්න පුළුවන් විදියට පර්මිට් එකක් නිකුත් වෙනවා ඒ පුහුණුවත් එක්කම. එතකොට ඔවුන් ධාවනය කරද්දී වැඩිහිටියෙක් ලයිසන් එකක් තියෙන කෙනෙක් යන්න පුළුවන්. එහෙම නැත්නම් පර්මිට් එක ගහගත්තම ඔහුට යම් කිසි කාල සීමාවක් ඒ පර්මිට් බලපත්‍රය තුලින් ගමන් කිරීමට හැකියාව තියෙනවා. ඒ නිසා මේ වයස් සීමාව පිළිබඳව අවුරුදු 18 නෙමෙයි අවුරුදු 16 දක්වා අඩු කරන්න පුළුවන්කමක් තියෙනවා නම් මම හිතන්නේ සාමාන්‍ය පෙළ විභාගයේ පෙනී සිටින දරුවන්ට ඊළඟට උසස් පෙළට යන්න ඉස්සෙල්ලා තියෙන කාල සීමාව තුළ මේ පුහුණුව ලබා ගැනීමේ හැකියාව තියෙනවා. ඒ වගේම මෙම දෙපාර්තමේන්තුව පිළිබඳව කරු අමාත්‍යතුමාම කිව්වා මෙතන මුදල් සංසරණය වෙන විශාල වශයෙන් වෙන තරක් නිසා මෙතන දූෂණ වෙනවයි කියලා ඒ පිළිබඳව අවධානයක් යොමු කරන්න වෙනවා. වගේම කරු සභාපතිතුමනි අද අංගමණ්ඩල මන්ත්‍රීතුමාගේ කතාවෙදි කිව්වා ජේ.ආර්. ජයවර්ධන මහත්මයා මේ ප්‍රවාහන සේවයේ වෙනසක් ඇති කරන්න ආරම්භ කරපු පෞද්ගලික බස් රථ තීරෝද රථ පිළිබඳව කතා කරා. පෞද්ගලික බස් රථ ආරම්භ කරන යුගයේදී ඒ ආරම්භ කරේ සද්භාවයෙන් මේ ජන රටේ ජනතාවට ප්‍රවාහන පහසුකම් ලබා දෙන්න. නමුත් වර්තමානයේදී සිද්ධ වෙලා තියෙන්නේ ප්‍රවාහන සේවාවේ පෞද්ගලික ප්‍රවාහන සේවාවේ ඒකාධිකාරියක් බවට පත් වෙලා තියෙනවා. ගම්වල ලාභ ලබන මාර්ගවල පවා රාත්‍රී 9න් පස්සේ බස් රථ දුවන්නේ නැති තත්ත්වයකට පත් වෙලා තියෙනවා. මේක පසුගිය යුද්ධ කාලයේ ඉඳන් පැවතිච්ච වාතාවරණයක් උඩ ඇති වෙච්ච දෙයක්. නමුත් පාඩු ලබන මාර්ගවල බස් රථ ධාවනය කෙරෙන්නේම නැහැ. නමුත් ඒ කාලේ සීටීපී බස් රථ දුවනකොට පාඩු ලබන මාර්ගවල පවා ඒ බස් රථ දුවන්න පුළුවන්කම රැ වෙනකන් දිව්වා. එවල පාඩුවේ පියවර ගත්තේ ලාභ ලබන මාර්ගවලින්. නමුත් වර්තමානයේ තනි පුද්ගල බස් රථ තියෙන නිසා තමයි මේ ප්‍රවාහන සේවාවේ සාර්ථකභාවයක් ලබා ගන්න බැරිකම තියෙන්නේ. විතරක් නෙමෙයි අද ප්‍රවාහන සේවාවේ පෞද්ගලික බස් රථ හිමියන් රජයන් වලට පවා බලපෑම් කරන්න පුළුවන් පසුබිමක් නිර්මාණය වෙලා තියෙනවා. මොකද අද මේ රටේ වැඩි බහුතරයක් ප්‍රවාහන පහසුකම් ලබා ගන්නේ පෞද්ගලික බස් රථ සේවාව තුළින්. ඒ වගේම තමයි ත්‍රිරෝද රථ ලක්ෂ 10කට වැඩි ප්‍රමාණයක් අද මේ රටේ තියෙනවා. අපි මේ 13 වෙනි ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව අනුව ප්‍රවාහන සේවාවේ මාර්ගස්ථ ප්‍රවාහන සේවාවන් අයිති වෙන්නේ අදාළ පළාත් සභාවවලට. ඒ නිසා රජය ගන්න හැම තීන්දුවක්ම පෞද්ගලික පළාත් සභා සමග සාකච්ඡා කරලා ගත යුතුයි කියන එකයි මම විශ්වාස කරන්නේ. මොකද අපි මේ පාර්ලිමේන්තුව තුළ ගන්නා නියෝග ක්‍රියාත්මක කරන්න පළාත් සභාව බැඳීනවා වගේම පළාත් සභාවවල එකකතාවය මේ සඳහා ගත යුතු වෙනවා. නීති රීති හදද්දී ඒ කටයුතු කරන්න වෙනවා. ඒ නිසා ජාතික මට්ටමේ ප්‍රධාන අමාත්‍යවරයා පළාත්වල ප්‍රධාන අමාත්‍යවරුන් එක්ක සාකච්ඡා කරලා මේ කටයුතු කරන්න ඕනේ. මේක රජයට බරක් කරගන්න බෑ. අද අධිකාරි ප්‍රධාන අධිකාරි පිටවලා තියෙනවා පළාත් සභාවවල. නමුත් මෙවුවා පාඩු ලබන තත්ත්වයට අද ගිහිලා තියෙනවා. පෞද්ගලික ප්‍රවාහන සේවාව ආරම්භ කරනවා. 13 වෙනි ව්‍යවස්ථා සංශෝධනය ගෙනල්ලා පෞද්ගලික බස් රථ පළාත තුල ක්‍රියාත්මක වෙන වෙලාව අයිතිය අධික පළාත් සභාවලට බාර දෙනවා. පළාත් සභාවවල විසින් අධිකාරි පිහිටවලා තියෙනවා. ආරම්භයේදී සුළු සේවක සංඛ්‍යාවක් එක්ක ආරම්භ කරමු. මේක රැකියා ලබා දෙන තත්ත්වයට පත් වෙලා අද සෑම අධිකාරියක්ම පාඩු ලබනවා. මේ පාඩිය පියව ගන්න හදන්නේ පෞද්ගලික බස් රථ වලින් ලබා ගන්න ආදායම් තුලින්. ඒ නිසා එන්න ඒ අයගේ විශාල බරපැනක් දානවා පළාත් සභාවලදී. ඒ බරපැන දානකොට තමයි පෞද්ගලික බස් රථ ව්‍යාපාරයේ යෙදෙන අය බස් ගාස්තු වැඩි කරලා මුදල් ලබා ගන්න කටයුතු කරන්නේ. ඒ නිසා ඒක වක්‍රාකාරයෙන් ජනතාවට බලපාන නිසා මෙවල යම් පාලනයක් ඇති කරන්න ඕනේ. ඒ පාලනය ඇති කරන්න ඒ වගේම ඒ වියදුරු කොන්දොස්තරවරුන් මේ පුහුණු මධ්‍යස්ථානවලට දාලා ඒ අයගේ පුහුණුවක් ඇති කිරීම වඩා විනීත වූ ප්‍රවාහන සේවාවක් ලබා දෙන්න පුළුවන්කම තියෙනවා. ඒ වගේම ත්‍රිරෝද රථ ගැන කතා කරන ගරු සභාපතිතුමනි මේ ඒ අය ස්වයං රැකියාවක් විදියට කරනවා. රජයට බරක් කරන්නේ නැහැ. ඒ අය තමන්ගේ සේවාව ප්‍රවාහන සේවාව ලබා දෙන්න කටයුතු කරනවා. ඒ අයටත් අවශ්‍ය කරන්නේ විධිමත් පුහුණුවක්
තියෙනවා.
බොහොම ස්තුතියි. ඒ නිසා මේ රියදුරු ත්‍රිරෝද රියදුරංග පවා පුහුණුවක් ලබා දෙන වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක කරලා ඒ අයගෙනුත් වඩා උසස් ප්‍රයෝජනයක් ලබා ගන්න පුළුවන් පසුබිමක් නිර්මාණය වෙන්න ඕනේ කියනක තියෙනවා. ඒ වගේම ගරු සභාපතිතුමනි දෙපාර්තමේන්තු වල දැන් මේ වැඩපිළිවෙල යනකොට දෙපාර්තමේන්තුවේ අරමුණ කාර්යක්ෂම සේවාවක් ලබා දීම මීට පෙර වාහන පොතක් සංශෝධනය ආවම ඉතා ඉක්මනින් එය ලබා දීමේ හැකියාවක් තිබුණා. ඒකට හේතුව තමයි අදාළ අංශයේ ප්‍රධානයාට එය අනුමත කළ හැකි වීම. නමුත් දැන් ඒ සඳහා කොමසාරිස්වරයා හා නියෝජකවසාරිස්වරයන් අත්සන් තැබිය යුතුයි කියන නියෝගයක් ක්‍රියාත්මක වෙනවා. මේ නිසා මේක ප්‍රමාද වෙනවා. අපි හැමතිස්සෙම කටයුතු කරද්දී මේ දෙපාර්තමේන්තුවේ තියෙන ගැටලුව කෙනෙක් යුදුරු බලපත්‍රයක් ගන්න වේවා, වාහනයක් ලියාපදිංචි කරන්න වේවා, ඔහුට ගත වෙන කාලය, ඔහුගේ ගත කරන කාලය මේ සඳහා විශාලයි. මේකට හේතුව නීති රීති තද කරනවා, තද කරලා බලාපොරොත්තු වෙන හොරකම් අඩු කරන්න. නමුත් ඒකෙන් වෙන්නේ හොරකම දූෂණ ඊට වඩා එහා යනවා. මොකද එන පුද්ගලයා බලන්නේ සල්ලි කාට හරි දීලා තමන්ගේ අවශ්‍යතාව ඉටු කරන්න. ඒ නිසා මේ නීති රීති ලිහිල් කරලා හොරකම් කරන හෝ වැරදි වැඩ කරන මිනිසුන්ට දඩුවම් දෙන ක්‍රමවේදයක් හදලා හොඳ අයත් එක්ක කටයුතු කරන්න පුළුවන් පසුබිමක් මේ දෙපාර්තමේන්තුව තුළ සකස් විය යුතුයි කියන කාරණාව මතක් කරමින් මම නිහඬ වෙනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ගෞරව ශ්‍රීධරණ.
கௌரவ குழுக்களின் பிரதி தவிசாளர் அவர்களே, சாரதி அனுமதி பாடசாலைகள் சாரதி அனுமதி பத்திரங்களுக்கூடாக பல்வேறுபட்ட நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட்டாலும் கூட சாரதி அனுமதி பத்திரங்களை வைத்திருக்கின்ற எல்லோருக்கும் சரியான முறையில் வேலைவாய்ப்புகள் வழங்கப்படுகிறதா என்பது கேள்விக்குறியே. குறிப்பாக முன்னாள் போராளிகள் சரணடைந்த பிற்பாடு அவர்கள் புனர்வாழ்வு முகாம்களில் வைத்து அவர்களுக்கு புனர்வாழ்வு அளிக்கப்பட்ட பிற்பாடு அவர்களுக்கான சாரதிகளுக்கான அனுமதி பத்திரங்களும் சிலருக்கு வழங்கப்பட்டிருக்கிறது. ஏற்கனவே அவர்கள் சாரதி அனுமதி பத்திரங்களை வைத்திருக்கின்றவர்களும் இருக்கின்றார்கள். அதற்கு பிற்பாடு அவர்கள் வெளியிலே புனர்வாழ்வு பெற்று வந்த பிற்பாடும் அவர்கள் தங்களுக்குரிய சாரதி அனுமதி பத்திரங்களை பெற்றிருக்கிறார்கள். ஆனால் அரச நிறுவனங்களில், குறிப்பாக இலங்கை போக்குவரத்து சபையினுடைய போக்குவரத்து வண்டிகளிலோ அல்லது அரச திணைக்களங்களிலோ அவர்கள் வேலைவாய்ப்புகளை சாரதிகளாக வேலைவாய்ப்புகளை பெற்றுக் கொள்வதற்கான வாய்ப்புகள் மிக மிக அரிதாகவே காணப்படுகிறது. அதற்கு பல்வேறுபட்ட காரணங்களை சொல்லுகிறார்கள். ஒன்றில் அவர்கள் வயதில் கூடியவர்களாக சொல்லப்படுகிறது, அல்லது அவர்களுக்கான வேலைவாய்ப்புக்கான கல்வித்தரம் இல்லை என்பது போல அது பின்னடிக்கப்படுகிறது. ஆகவே இந்த சாரதி அனுமதி பத்திரம் தொடர்பாக இங்கே பேசப்படுகிற பொழுது இந்த பல்வேறுபட்ட திறமைகளை கொண்ட சாரதி அனுமதி பத்திரங்களை வைத்திருக்கின்ற முன்னாள் போராளிகளுக்கு ஒரு வயது எல்லையை வரையறுத்து அவர்களுக்கான திணைக்களங்களிலும் இந்த இலங்கை போக்குவரத்து சபை போன்ற இடங்களிலும் இவர்களுக்கான சாரதிகளுக்கான அனுமதியை வழங்குவதற்கு நடவடிக்கையை இலங்கை போக்குவரத்து சபை எடுக்க வேண்டும் என்று நான் இந்த இடத்தில் அமைச்சர்கள் கூட ஒரு கோரிக்கையை முன்வைக்கிறேன். குறிப்பாக வடக்கு கிழக்கு மாகாணங்களிலே இருக்கின்ற பல்வேறுபட்ட முன்னாள் போராளிகள் இவ்வாறான அனுமதி பத்திரங்களை வைத்திருந்தும் கூட அவர்களுக்கு வேலைவாய்ப்புகள் கிடைக்கவில்லை. ஆனால் அங்கே பல திணைக்களங்கள், அம்பாறை, மட்டக்களப்பு, திருவோணமலை, வவுனியா, மன்னார், முல்லைத்தீவு, கிளிநொச்சி, யாழ்ப்பாணம் போன்ற மாவட்டங்களிலே இருக்கின்ற பல போக்குவரத்து சாலைகளில் இன்னும் அந்தந்த மாவட்டங்களைச் சேர்ந்தவர்களுக்கு கூட வேலைவாய்ப்புகள் வழங்கப்படவில்லை. குறிப்பாக கிளிநொச்சி மாவட்டத்தில் கூட வேலை செய்கின்ற நடத்துனர்கள், சாரதிகள் அந்த மாவட்டத்தைச் சேர்ந்தவர்கள் மிக மிக ஒரு குறிப்பிட்ட எண்ணிக்கையானவர்கள் மட்டுமே வேலை செய்கின்றார்கள். ஆகவே இதனால் சரியான போக்குவரத்து பணிகளை அந்தந்த மாவட்டங்களில் அவர்களுக்கு வழங்க முடிவதில்லை. ஆகவே அந்த மாவட்டங்களிலே இருக்கின்றவர்கள், அந்தந்த மாவட்டங்களில் நிரந்தரமாக வசிக்கின்றவர்களுக்கான சாரதி அனுமதி பத்திரங்களோடு கூடியவர்களுக்கான நடத்துனர் சாரதிகளுக்கான நியமனங்களை இலங்கை போக்குவரத்து சபை வழங்குமானால் ஒரு சிறந்த காத்திரமான வினைத்திறனுடைய ஒரு போக்குவரத்து சேவையை மக்களுக்கு வழங்கக்கூடியதாக இருக்கும். பல போக்குவரத்து சேவையில் ஈடுபடுகின்ற வண்டிகள், போக்குவரத்து சபைக்கு சொந்தமான வண்டிகள் பாடசாலை பிள்ளைகளை ஏற்றுவதில்லை. பாடசாலை பிள்ளைகளை தெருவிலே பார்க்க விட்டுவிட்டு அவர்கள் தனியார் போக்குவரத்து வண்டிகளோடு போட்டிக்கு ஓடுகின்ற சூழல் தான் இன்று அதிகரித்திருக்கிறது. இதனால் ஒரு ஊழல் நிறைந்த அல்லது மிகவும் யார் கூடுதலான பணம் சேகரிப்பது என்கிற ஒரு போட்டித்தன்மை தான் அங்கே உருவாக்கப்படுகின்றது. இது நிறுத்தப்பட வேண்டும். இலங்கையிலே போக்குவரத்து சபை என்பது அந்த மக்களுடைய சேவைக்காக, மக்களுக்கான வாழ்க்கையின் மாற்றங்களை கொண்டு வருவதற்காக 78 வரை ஒரு நல்ல சேவையை வழங்கியிருந்தது. 78 பிற்பாடு தனியார் துறை அபிவிருத்தி செய்யப்பட்ட பிற்பாடுதான் தனியார் துறையினுடைய போக்குவரத்துகளும் அதிகரிக்கப்பட்டது. அந்த அவ்வாறு தனியார் துறை இருந்தாலும் கூட அவர்கள் தங்களுடைய லாபம் உழைப்பதை நோக்கமாக கொண்டிருக்கிற பொழுது போக்குவரத்து சபை மக்களுக்கான பணியை சரியாக வழங்க வேண்டும், அதில் இருந்து அவர்கள் விலகிச் செல்கிறார்கள். குறிப்பாக கிளிநொச்சியினுடைய கௌரவ பிரதி அமைச்சர் அவர்களே, நீங்கள் இங்கு இருக்கிறீர்கள். கிளிநொச்சியினுடைய போக்குவரத்து சாலையை ஒரு முறை பாருங்கள். ஒரு கணனி வசதி கூட இல்லாத இலங்கையில இருக்கின்ற ஒரே ஒரு போக்குவரத்து சாலையாக இந்த கிளிநொச்சி போக்குவரத்து சாலை இருக்கிறது. அந்த போக்குவரத்து சாலையில இருந்து பல்வேறுபட்ட இடங்களுக்கு போக்குவரத்து இதுவரை வழங்கப்படவில்லை. அவர்களுக்கான போக்குவரத்து பஸ் வண்டிகள், புதிய பேருந்து வண்டிகள் அவரிடம் இல்லை. அவ்வாறான சூழலில் தான் இந்த நிலைமைகள் பல்வேறுபட்ட மாவட்டங்களில் நடைபெறுகின்றன. குறிப்பாக கிளிநொச்சி மாவட்டத்திலே செல்வாநகர், மலையாளபுரம், பாரதிபுரம், மாயவனூர் போன்ற கரைச்சி பிரதேசங்களான பிரிவுக்குட்பட்ட மிக முக்கியமான கிராமங்கள், கல்லாறு, சுண்டிக்குளம், புன்னையிராவி, பிரபந்தனாறு, கண்ணகி நகர் போன்ற கண்டாவளை பிரதேசங்களான பிரிவுக்குட்பட்ட முக்கியமான கிராமங்கள், தெளிகரை, பள்ளிக்குடா, நாலாங்கட்டை, பூனகிரி போன்ற பூனகிரி பிரதேசங்களான பிரிவுக்குட்பட்ட கிராமங்களில் இதுவரை அந்த மக்கள் இலங்கை போக்குவரத்து சபையினுடைய போக்குவரத்தை பெற முடியாதவர்களாக இருக்கிறார்கள். ஆயிரக்கணக்கான மக்கள் வாழுகின்ற இந்த பிரதேசங்களில் இவ்வாறான ஒரு நிலைமை இருப்பதற்கு பல்வேறுபட்ட காரணங்கள் சொல்லப்படுகிறது. ஆனால் இலங்கையிலே நாங்கள் போக்குவரத்து சபை லாபத்தில் இயங்குவதாக சொல்லப்படுகிறது. அதற்கான முயற்சிகள் மேற்கொள்ளப்படுகின்றன. ஆனால் இந்த மக்கள் இன்றும் போக்குவரத்து சேவையை அனுபவிக்க முடியாதவர்களாக காணப்படுகின்றார்கள். மிக முக்கியமாக இந்த போக்குவரத்தினுடைய தொடர்பு, இந்த வாகனங்கள் தொடர்பாக பேசுகிற பொழுது, 2009 ஆண்டிலே இறுதி யுத்தம் நடக்கிற பொழுது மட்டக்களப்பு மாவட்டத்தினுடைய 2006 மட்டக்களப்பு மாவட்டத்திலே மேற்கொள்ளப்பட்ட யுத்தத்தின் பொழுது பலர் இடம்பெயர்ந்து வெறிகள், வாகரை போன்ற இடங்களுக்கு அழைத்து செல்லப்பட்டார்கள். அவருடைய பல்வேறுபட்ட வாகனங்கள் அரசாங்கத்தினுடைய அரச படைகளால் கையகப்படுத்தப்பட்டது. அதேபோல 2009 இறுதியிலே மன்னார் வவுனியானுடைய வடக்கு, மன்னார் மடுப்பிரதேசம், கிளிநொச்சி, முல்லைத்தீவு, முழுமையான மாவட்டங்கள், யாழ்ப்பாணத்தினுடைய வடமராட்சி கிழக்கு பகுதிகளிலே வாழ்ந்த மக்களுடைய வாகனங்கள், அவருடைய சொத்துக்கள் யுத்தத்தால் கலைக்கப்பட்டு முள்ளிவாய்க்காலிலே கொண்டு போய் விடப்பட்டது. இன்று வரை அவருடைய அந்த வாகனங்கள் அவருக்கு கையளிக்கப்படவில்லை. சிலருக்குரிய சில வாகனங்கள் பழுதடைந்த நிலையில், அழிந்து போன நிலையில் எடுக்கப்பட்டாலும் கூட இன்றும் ராணுவத்தினர் அவரிடம் இருந்த உளவு இயந்திரங்கள், மகிழுந்துகள், சில வாகனங்களை அவர்கள் வைத்திருக்கிறார்கள். இன்னும் அவரிடம் சரியான முறையில் கையளிக்கப்படவில்லை. இதனை விட இந்த இவ்வாறு அளிக்கப்பட்ட வாகனங்களுக்கான நட்டஈடு அந்த மக்களுக்கு வழங்கப்படவில்லை. அவர்கள் மிக கடன்பட்டு லீசிங்கிலே வட்டிக்கெடுத்து தங்களுடைய மிக கடினமான சூழலில் இந்த வாகனங்களை பராமரித்திருந்தார்கள். ஆனால் அவர்களுக்கான அந்த வாகனங்களுக்கான இழப்புகள் அரசாங்கத்தால் வழங்கப்படாமல் இதுவரை இழுத்தடிக்கப்படுவது மிக மிக வேதனையானது. மிக முக்கியமாக இந்த கிளிநொச்சி, முல்லைத்தீவு மாவட்டங்களில் இருக்கிற வர்த்தகர்கள், இவருடைய சொத்துக்கள் எல்லாம் 100% அளிக்கப்பட்டன. இவ்வாறு அளிக்கப்பட்ட சொத்துக்களுக்கான விவரங்கள் கூட இந்த அரசு செயலகங்களால் பெறப்பட்டது. இவ்வாறு பெறப்பட்ட விவரங்கள் இருந்தும் கூட அந்தந்த மாவட்டங்கள் இதுவரை அவர்களுக்கான கம்பன்சேஷன் நட்ட ஈடுகள் இதுவரை வழங்கப்படவில்லை என்பது மிக மிக துர்பாகியமானது. ஆகவே இந்த விடயங்கள் கூட இந்த மோட்டார் திணைக்களத்தினுடைய இந்த நேரத்தில் நான் குறிப்பிட விரும்புகிறேன். இவை கவனத்தில் எடுக்கப்பட வேண்டும். மீண்டும் இந்த விடயங்கள் கவனத்தில் எடுக்கப்பட்டு அவர்களுக்கான நிவாரணம் கிடைப்பதற்கான வழிமுறை மேற்கொள்ளப்பட வேண்டும். மிக முக்கியமாக இந்த நான் திரும்பவும் ஒன்றை குறிப்பிட விரும்புகிறேன். இந்த பாடசாலை சேவை, ஒரு வடக்கு கிழக்கில் இருக்கின்ற சாரதிகளை நீங்கள் அபிவிருத்தி செய்ய விரும்பினால், இலங்கையினுடைய போக்குவரத்து சபை கூடாக ஒரு சாரதி அனுமதி பாடசாலையை நீங்கள் உருவாக்கலாம். தமிழீழ விடுதலை புலிகள் இருக்கின்ற காலத்திலே தேராவில் பகுதியிலே ஒரு சாரதிகளுக்கான பயிற்சி பாடசாலையை கூட அவர்கள் நிறுவியிருந்தார்கள். அங்கே இருக்கின்ற சாரதிகளுக்கு இடைவெளிகளை நிரப்புவதற்காக ஒரு தகுந்த வினைத்திறனுடைய நல்ல பயிற்சி பெற்ற சாரதிகளை உருவாக்குவதற்காக தமிழீழ விடுதலை புலிகளால் நல்ல சாரதி பயிற்சி பாடசாலை தேராவில் பகுதியில் உருவாக்கப்பட்டிருந்தது. இன்று அது ஒரு ராணுவ முகாமாக இருக்கின்றது. இவ்வாறு ஏன் அவர்களால் செய்ய முடிந்ததென்றால், அரசாங்கத்தினால் ஒரு தகுந்த சாரதிகளுக்கான அனுமதியை வழங்குவதற்கான ஒரு பயிற்சி பாடசாலையை நல்ல முறையில் ஏன் இயக்க முடியாது? இது தனியாரிடம் தான் இருக்க வேண்டுமா? அவ்வாறு இயக்கினால் அந்த சாரதி பயிற்சி பாடசாலையிலிருந்து வெளியேறுகின்றவர்களுக்கு நாங்கள் அரச திணைக்களங்களில் அல்லது போக்குவரத்து சபைகளில் நேரடியாகவே வேலை வாய்ப்புகளை வழங்கக்கூடிய நிலை உருவாக்கப்படலாம். இந்த நிலைமைக்கு இலங்கை போக்குவரத்து சபைக்கு ஒரு பொறுப்பு இருக்கிறது, கடமை இருக்கிறது. இதனை சரியாக கணக்கில் எடுத்தால் இன்று வடபிராந்திய சபையிலும் சரி, கிழக்கு பிராந்திய சபையிலும் சரி, அல்லது இவர்கள் இந்த அடிப்படையில் ஏதோ ஒரு வகையில், இணைந்த வகையில் ஒன்றை உருவாக்குவதற்கு முயற்சிக்க வேண்டும் என்று கேட்டு நிறைவு செய்கிறேன். நன்றி.
நன்றி. ஒன்றபல் கரு அஜித் மன்னபெருமா. ஓட பிளீஸ். ஒன்றபல் லக்கி ஜெயவர்தனா டு த சேர்.
ஆசன சங்கியாவாக பரபத்தல் ரியானத்துரு விதிட வார்த்தா வேணுமா රියානතුරු නිසා දවසකට මිය යනවා මිරටේ පුද්ගලයින් 7ක් 8ක් අතර ප්‍රමාණයක් දවසකට මිය යනවා. ඒ කියන්නේ වර්ෂයකට 3000ක් පමණ රියානතුරු නිසා මිය යනවා. මේ මිය යන අයගිනුත් වැඩි පිරිසක් අවුරුදු 21ක් 25ක් අතර තරුණ අය තමයි මිය යන්නේ. බොහෝ විට මේන් මිය යන්නේ හදිස්සිය මිය යන්නේ මේ පවුල් එකෝ යැපෙන අය නැත්නම් දරුවෝ මේ විදිහ තමයි මේ රියානතුරු නිසා මේ යන්නේ රටට ඉතාමත් වැදගත් අත්‍යවශ්‍ය පුද්ගලයෝ තමයි මේ යන්නේ. ඒ නිසා මම හිතනවා අපේ දරු ඇමතිතුමා නියෝජ්‍ය ඇමතිතුමා නව රජයේ මේ රියදුරන් පුහුණු කිරීම සඳහා ආයතන අවධානයට යොමු කිරීම ඇත්තටම සතුටට කරුණක්. මොකද මේ ගැන ගොඩක් හිතන්න ඕනේ, ගොඩක් බලන්න ඕනේ. මොකද මේ රටේ වැඩිම පිරිසක් මේ යන්නේ ඩෙංගුවත් වෙන මොනවත් නෙමෙයි, මේ රියානතුරු වලින් තමයි වැඩියෙන් මේ යන්නේ. ඉතින් මේ සඳහා අවධානය යොමු කිරීම ගැන විශේෂයෙන්ම ස්තුතිවන්ත වෙනවා. ඒ වගේම ගරු මූලාසනයට මන්ත්‍රීතුමනි, මේ ප්‍රවාහන පද්ධතිය ගැන කතා කරොත් මේ ප්‍රවාහන පද්ධතිය එකකින් සම්මිත වෙන්නේ නැහැ. ප්‍රවාහන පද්ධතියක් නිර්මාණය වීම සඳහා මාර්ග, වාහන, රියදුරාමෙන්ම මාර්ග නීතිත් අවශ්‍යයි. මේ හතරම එක්ුණාම තමයි ප්‍රවාහන පද්ධතියක් නිර්මාණය වෙන්නේ. මාර්ගයක් තිබෙන පරිදිර වාහනයක් නැත්නම්, එතන වාහන රියදුරෙක් නැත්නම්, එහෙමනම් මාර්ග නීති ක්‍රියාත්මක වෙන්නේ නැත්නම් ප්‍රවාහන පද්ධතියක් නිර්මාණය වෙන්නේ නැහැ. ඒ හින්දා අපි මේ රියදුරු හදිසි අනතුරු නවත්වා ගැනීම සඳහා, රියානතුරු නවත්වා ගැනීම සඳහා කටයුතු කිරීමේදී මේ හතරෙම සහභාගීත්වය ගැන සොයා බැලීම ඉතාමත් වැදගත් වෙනවා. අනතුරු අවම කිරීමට, ඒ කියන්නේ මේ විශේෂම මාර්ග ගත්තොත් පළවෙනි දේ බැලුවොත් මාර්ගවල තියෙන ක්‍රමවත්භාවය නැති නිසා, තත්ත්වේ නැති නිසා රියානතුරු සිද්ධ වෙනවා. සමහරට හැරවුම් ස්ථානයක් ඉවර්දි විදිහට අවශ්‍ය කර්වේචර් එක නැත්තම් හැරවුම නිර්මාණය වෙලා නැත්තම් ඒ කෝණීය නිර්මාණය වෙලා නැත්තම් රියානතුරු සිද්ධ වෙනවා. සමහරට අපි පාරවල දකිනවා රියානතුරු බහුල ප්‍රදේශ, මෙන්න මේ ප්‍රදේශයේ මෙන්න මේ ස්ථානයේ රියානතුරු බහුලව සිදු වෙනවා. ඒක මාර්ගයේ ප්‍රශ්නයක්, වාහනවත් රියදුරු හින්දවත් එහෙම නැත්නම් මාර්ග නීති හින්දවත් තියෙන ප්‍රශ්නයක් නෙමෙයි. දැන් මම ගම්පහ දිස්ත්‍රික්කයේ බැලුවොත් නුවර කොළඹ පාර මේ හරහා යනවා මිරිස්සත්ත මන්සන්දියේ එකපාර පාර ලොකුවට ඇවිල්ලා බෝක්කුව ගාවින් පොඩි වුණා. එතන රියානතුරු සිද්ධ වෙන්න පටන් ගත්තා. නමුත් ඒ රියානතුරු සිදුවීම අපිට වළක්වන්න පසුව පුළුවන් වුණා ඒ සඳහා සංඥා ඇති කරලා. එතකොට මේ සංඥා පද්ධතිය රියදුරාට කල්තියා ඉදිරියෙන් ලැබෙන අවස්ථාව මොකද්ද, ඉදිරියෙන් ලැබෙන පාරේ පසුබිම් මොකද්ද කියලා දැනගැනීමට සැලැස්වීමක් මොකද රියදුරා අවදි කරලා ඒ සඳහා සූදානම් වීමක් කරන්නත් මේ සංඥා අවශ්‍ය වෙනවා. සංඥා ගැන කතා කරද්දී, නාමපුරු ගැන කතා කරද්දී අද බොහෝ විට අපි දනවා මේ කලර් ලයිට්ස් බබා, ඒ කියන්නේ ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඒ හින්දා අපි මේ මාර්ග ගැනත් විශේෂයෙන්ම මේක මාර්ග සංවර්ධන අධිකාරියේ වැඩක්. නමුත් ආරක්ෂා පිළිබඳ මාර්ගවල මම හිතනවා එහෙම ඩිපාර්ට්මන්ට් එකක්, එහෙම නැත්නම් එහෙම අංශයක් තියෙන්න ඕනි, සේෆ්ටි ඩිවිෂන් කියලා. මොකද එහෙම සේෆ්ටි ඩිවිෂන් එකක් නැහැ. නමුත් මම අහලා තියෙනවා සේෆ්ටි ඩිවිෂන් එක කටයුතු කිරීම සඳහා ඉංජිනේරු මහතුරු දෙන්නෙක් විතරයි මුළු ලංකාවෙම කටයුතු කරන්න ඉන්නේ. ඒ ගැනත් අපි අමාත්‍යංශයේ වෙනස් වුණත් අවධානය යොමු කරන්න විශේෂයෙන්ම සිද්ධ වෙනවා. ඒ වගේම වාහන ගෙන්වීමේදී ආරක්ෂා පිළිබඳ ප්‍රමිතීන් තියෙනවාද? දැන් අපි මේ රටේ වාහන වලින් 80-85% විතර ත්‍රී වීල් සහ මෝටර් සයිකල්. මේ වැටපාර රියානතුරු වැඩියෙන් සිද්ධ වෙන්නේ. හැබැයි ඒ ත්‍රී වීල් වල එහෙම නැත්නම් මෝටර් සයිකල් වල නැත්නම් අපි තුමු එක්ක බට්ටා ගියයි, බට්ටි ගියයි, මැස්සා ගියයි, මැස්සි ගියයි, මේ වාහන වල තියෙනවද රියාන යන මගීන්ට එහෙම රියදුරාට ආරක්ෂාවක් තියෙනවද? ආරක්ෂක පද්ධතිය ගැන අපි සැලකිලිමත් වෙලා තියෙනවා. ඉස්සර අපි ජපානයේ තියෙන රීකන්ඩිෂන් වාහනයක් ලංකාවට ගෙනාවත් ඒකේ ආරක්ෂාව පිළිබඳ යම් පද්ධතියක් ක්‍රියාත්මක කරනවා. අපි ගොඩක් වෙලාට බලන රෝද හතර කරගෙනවා නම් මේක යන්න පුළුවන් නම් වාහනයක් ආනයනය කරන්න දෙනවා. සමහරවිට දැන් ඉන්දියන් වාහන වෙන්න පුළුවන්, චීන වාහන වෙන්න පුළුවන්. මේක ගාන අඩුවට මෙහාට එනවා, ලංකාවට ආනයනය වෙනවා. නමුත් ආරක්ෂාව ගැන අපි තැකීමක් නැහැ. එමුණ වාහන ආනයනය කිරීමේදී ආරක්ෂාව පිළිබඳත් ඒ වාහනය ගත්තු ක්‍රියාත්මක බව විතරක් නෙමෙයි, වාහනේ මගියාට එහෙම නැත්නම් පාරේ යන කෙනාට, තුන්වෙනි පාර්ශ්වයේ පුද්ගලයාට ආරක්ෂාව පිළිබඳව ඒ වාහනේ අරගෙන තියෙන පියවර මොකද්ද කියන එකත් මම හිතනවා ඉස්සරහට අපිට සැලකිලිමත් වෙන්න සිදු වෙනවා. ඒ වගේම රියදුරා ගැන ඊළඟ එක තමයි රියදුරා. රියදුරා ගැන කතා කරද්දී අද මම හිතනවා මේ අද විශේෂ අවස්ථාවක්. මේ රියදුරා පුහුණු කරන ආයතනය නියාමනය කිරීම සඳහා அதுமே பணத்தை நத்தம நீதி ரீதி அதை சம்மத்த வேணும். ஏக விசேஷ அவஸ்தாவாக ஏக தாரி வேதகத்தினா பொஹம அப்படின்னா ரியதுரா ரியதுரு ரியதுரு புத்கலே ரியதுரு பலபாத்ரயா கண்ட லேஸ்தி வேணக்கொட்டம ஏக பிடிபாச தீன காப்பாங்க கேணீமா எப்போது லைசன் கண்ட கியாம சமஹாட்ட ரியதுரு பாசகம் கீனோ புருது கரண்ட மெச்சராய் முந்தர காஸ்து மெச்சராய் ஆர்எம்இ காஸ்து மெச்சராய் மகாத்துருட்ட தென்னோனி மெச்சரா එහෙම කියලා තමයි ගාන අය කරන්නේ සහැල්ලු වාහන රුපියල් 1000 දෙන්න ඕනේ නැත්නම් 1500 දෙන්න ඕනේ. ඔහොම කියලා එතන රියදුරා රියදුරු බලපත්‍රය ගන්න යනකොටම කප්පන් ගෙවිලා. ඊට පස්සේ මේ රියදුරු බලපත්‍රය අරගෙන පාර යනකොට ඔහුගේ ඔළුවේ තියෙන මොන වැරද්ද කළත් කම නැහැ කීයක් හරි පොලිසිය තාරියට බේරෙන්න පුළුවන් කියලා මතයක් රටේ නිර්මාණය වෙලා තියෙනවා. අන්නේ මතය මේ රටේ නැති කිරීම මම හිතන අපිට විශේෂයෙන්ම වැදගත් වෙන එක ගන්නවා නොගන්නවා වෙන්න පුළුවන් හැම නිලධාරි මහත්තයෙකුම එක ගන්න නැතුව ඇති. නමුත් රටේ මතයක් තියෙන මොන හරි කරොත් කීයක් හරි බේරු නැහැ කියලා. මේ යදුරු ශේෂ්ත්‍රය තුල ඉන්න මේ මතය නැති කරන්න අපි කටයුතු කරන්න සිද්ධ වෙනවා ඉදියේදී මේ රිය අනතුරු වළක්වා ගන්න සඳහා. ඒ වගේම ගරු මූලස්සනේ නිරුඩ මන්ත්‍රීතුමනි රියදුරු බලපත්‍ර ලබා දෙන පාසලෙන් උගන්වන්නේ මේ එලෝන හැටි මේක. මත එලෝන හැටි වැරදිලා අමතක වෙලා නෙමෙයි රිය අනතුරු බොහෝ විට සිද්ධ වෙන්නේ. සිද්ධ වෙන්නේ නොසලකිලිමත්කම 185ක් නොසලකිලිමත්කම හිඳ තමයි රිය අනතුරු සිද්ධ වෙන්නේ. ඒ හින්දා මේ නියාමනය කිරීම වගේම තව දුරටත් ගොඩක් හිතන්න සිද්ධ වෙනවා මේ රිය අනතුරු නවත්වන්නේ කොහොමද කියලා. නමුත් අපි දැන් මගේ පාදයේ අහිමි වුණා රිය අනතුරුකට ලක් වෙලා. පොලිසිය කියනවා මේක දැනුම් දීලා තියෙනවා මේ ප්‍රදේශයේ මේ වැලිපන්න ප්‍රදේශයේ මේ ස්ථානයේ රිය අනතුරු බහුලව තියෙන ප්‍රදේශයක් විදිහට අපි දැනුම් දීලා තියෙනවා. නමුත් ඒක වෙනස් කරලා නැහැ. නමුත් ඒ වාර්තා පොලිසිය වල තියෙනා මෙන්න මේ මාර්ගයේ මෙන්න මෙතන යාන්ත්‍ර බහුලව සිදු වෙනවා කියලා. නමුත් ඒක න පැකීමක් සිදු වෙලා නැහැ. ඒ හින්දා මම අපි දකිනවා මොන ප්‍රමිති හැදුවත් මොන දඩමුදල් ගැහුවත් මේ දඩමුදල් එන්න එන්න වැඩි වුණත් රියානතර සංඛ්‍යාව අවුරුද්දෙන් අවුරුද්ද අවුරුද්දෙන් අවුරුද්ද ඉහළ යනවා. දවස් අවුරුද්දකට සිදු වෙන රියානතර නිසා මරණ සංඛ්‍යාව අවුරුද්දෙන් අවුරුද්දට ඉහළ යනවා මිසක් අපිට ඒක අඩු කිරීමේ හැකියාවක් ලැබිලා නැහැ. ඒ වගේම අපි දන්නවා රියදුරු බලපත්‍ර ලබා ගන්න ගියාම විශේෂයෙන්ම ගරු අමාත්‍යතුමාට නියෝජ්‍ය අමාත්‍යතුමාට අවධානය යොමු කරනවා රියදුරු බලපත්‍ර ලබා ගන්න ගියාම කොළඹට පස්සේ වැඩිම රියදුරු බලපත්‍ර නිකුත් කරන්නේ ගම්පහයි ගම්පහ දිස්ත්‍රික්කේ. නමුත් ඒ සඳහා පුහුණු වීමට අවස්ථා ඒක පරීක්ෂණය කිරීම සඳහා තැනක් නැහැ. එක එක පාරවල් වල ගිහලා ඉස්කෝලේ යන වෙලාවට රිවර්ස් කරනවා ළමයි යන අස තමයි එක්සමිනර් ලැබිලා පරීක්ෂා කරන්නේ. නමුත් අපි ගම්පහ දිස්ත්‍රික්කේ බැලුවොත් ගම්පහ නගරෙම තියෙනවා අක්කර 12ක භූමි භාගයක් CDB එකට අයිති ප්‍රවාහන දෙපාර්තමේන්තුවට අයිති භූමි භාගයක් තියෙනවා. මේ භූමි භාගයෙන් අක්කර 2ක් ගම්පහ ඩිපෝව CDB ඩිපෝව අක්කර 10ක් කැලේ. නමුත් මේ කැලේ එලි කරලා මේකේ තියෙන ප්‍රවාහන දෙපාර්තමේන්තුවට අවශ්‍ය අංගෝපාංග ටික මෙඩිකල් සෙන්ටර් එක ඊළඟට ප්‍රවාහන දෙපාර්තමේන්තුවේ අවශ්‍ය කාර්යාල ඒ වගේම පුහුණු කරන මධ්‍යස්ථාන මේ සියලු දේ මේ අක්කර 10 ඇති කරලා ඒකට එහෙම තැනක් දෙන්න පුළුවන් නම් එහෙම තැනක් දෙන්න බැරි කමක් නැහැ ඉඩම් වල ප්‍රශ්නයක් නැහැ. ඒ සඳහා විශේෂයෙන්ම පරීක්ෂණ මධ්‍යස්ථාන මේ හැමදේම එක වහලයක්කට කරගන්න පුළුවන් විදිහට දිස්ත්‍රික්කේ හදන්න පුළුවන් නම් නැත්නම් මෙච්චර වැදගත් අපි මොන නීති දැම්මත් පරීක්ෂණය කරන්නේ එක්සමින ඇවිල්ලා කොහෙද? පාරේ රිවර්ස් කරන්න පුළුවන් තැනකද? මහා ජනාකීර්ණ තැනක තමයි මේ පරීක්ෂණේ සිදු කරන්නේ. ඒ සඳහා කටයුතු කරන්න පුළුවන්. විශේෂයෙන්ම ඒ විතරක් නෙමෙයි අපි දකිනවා රියදුරු බලපත්‍රයක් ගන්න ගියාම ඒකට අදාළ ගාස්තු ගෙවන්න ගියාම බැංකේ පොලිමේ ඉන්නවා. මේ රට ඊට වඩා දියුණු නවීන තාක්ෂණයට ඇවිදලා තියෙනවා. ඔන්ලයින් සිස්ටම් එකකට සල්ලි ගෙවන්න පුළුවන්ද? ක්‍රෙඩිට් කාඩ් එකකින් අදාළ ගාස්තු ගෙවන්න බැයිද? මේ ගැන අපි හිතන්න වෙනවා. විශේෂයෙන්ම ඒ වගේම ගරු මූලාසනේ නුරේ මන්ත්‍රීතුමනි මම මතක් කරා 2009 මේ වගේ නීති ගෙනාවා. ඒව අද වෙනකල්වත් ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඒ ඇමතිවරයා හිටියා 2014 වෙනකල්. ඒ ආණ්ඩුව තිබ්බ 2014 වෙනකල්. ක්‍රියාත්මක වුණේ නැහැ. දැන් බර වාහන සඳහා මේ බර වාහන නෙමෙයි මගී පොදු මගී ප්‍රවාහන බස් රථ සඳහා පොදු මගී ප්‍රවාහන වල පුහුණු බලපත්‍රයක් ගන්න ඕන කියලා නීති ගෙනාවා. තව වෙනකල්වත් ඒව ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. එතකොට ඩිමෙරිට් පොයින්ට් සිස්ටම් එක මේ ඔහුගේ නොහැකියාව පිළිබඳව ලකුණු ලබා දීලා රියදුරු බලපත්‍රය අහිමි කරන එක මේම නීති ආව මිසක් මේවා ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඒ හින්දා මම විශේෂයෙන් අවධානය යොමු කරනවා මේ නීති හොඳයි කවුරු ගෙනාවත් අපි මේවා ක්‍රියාත්මක කිරීම සඳහා විශේෂයෙන්ම කටයුතු කරන්න ඕනේ. ඒ වගේම රියදුරු පාසල් නියාමනය කිරීම සඳහා ඒ පුහුණු කරුවන්ව පුහුණු කරන්නේ කවුද? පුහුණු කිරීමක් නැහැනේ. ඔය රියදුරු පාසලේ ඉන්න පුහුණු කරුවව පුහුණු කරන මධ්‍යස්ථානයක් නැහැ. තාත්තගෙන් පුතාට පරම්පරාවෙන් එන වෘත්තියක් වෙලා මේක. එහෙම නැත්නම් එතන රැකියාවක් කරන්න ආව මනුස්සයා තව ලර්නර්ස් එකක් දාගන්න පුද්ගලයෙක් බවට පත් වෙලා මිසක් පුහුණු කරන ක්‍රමවේදයක් නැහැ. ඒක මේක ජාත්‍යන්තර වශයෙන් පිළිගන්න වෙන රටකට ගිහිල්ලා හරි එයාට රස්සාව කරලා රටට විදේශ විනිමය ගේන්න පුළුවන් ආකාරයට පුහුණු මධ්‍යස්ථානයක් මේ අයට පුහුණු වෙන්න ඕනේ. ඒ විතරක් නෙමෙයි මේ බලපත්‍රය ගන්න දියම විභාග තියෙන්නේ අවුරුදු 4න් 4ට. උපදේශකවරුට විභාග තිබ්බේ 2012 විභාගයද? තා වෙනකල් විභාගයක් නැහැ උපදේශකයෙක් බඳව ගන්න. එතකොට අවුරුදු 4ක් ඉන්නවනේ. දැන් විභාගයෙන් පේළුණා 1300ක් විතර හිටියා පහුගිය බලපත්‍ර ලබා දෙන පුහුණු බලපත්‍රේ ලබා දෙන විභාගෙට පාසුනේ 300 ගානයි. අනිත් අය දැන් විභාගය කරන්න බලාගෙන ඉන්නවා තව දැනුම අරගෙන. නමුත් අවුරුදු 4ක් ගියා තාම විභාගයක් නැහැ. ඉතින් මේ කියන්නේ ඒ ගැනත් අපි විශේෂයෙන්ම හිත යොමු කරන්න ඕනේ. ඒ
වගේම මම අවසානයි.
ඔව්. අවසාන වශයෙන් කියනවා අපේ ප්‍රවාහන පද්ධතිය අනුගත වෙන්න ඕනේ. දුම්රිය ස්ටේෂන් එකට ආවම එතන ඉඳන් බස් එක තියෙන්න ඕනේ. බස් එකෙන් එක වෙලාවකට දුම්රිය ස්ටේෂන් එකට එන්න එක වෙලාවක. එතකොට මේ පොදු ප්‍රවාහන පද්ධතිය එකිනෙකට සම්බන්ධ වීමේ වැඩ පිළිවෙලකුත් අපි නිර්මාණය කරාම මම හිතන අපිට ලොකු වෙනසක් මේ තුල ඇති කරගන්න පුළුවන් වෙයි කියලා. විශේෂයෙන්ම ගරු ඇමතුමා නිමල් සිරිපාල් සිල්ලා ඇමතුමාට, ඒ වගේම අශෝක අබේසිංහ නියෝජ්‍ය ඇමතුමාට හොඳ හැකියාවක් ශක්තියක් තියෙනවා. එම නිසා මේ නව යහපාලන යටතේ මේ ප්‍රගතිය මේ වෙනස වෙන්නන්න මම හිතනවා අපිට පුළුවන් වෙයි ඉදිරි කාලය තුල කියලා.
ස්තුතියි ගරු සිසිර ජයකොඩි මන්තුමා.
උලස්සනේ ගරු සභාපතිතුමනි, විශේෂයෙන්ම මෝටර් වාහන පන්තියර්ථේ දර අමාත්‍යතුමා විසින් ඉදිරිපත් කරන ලද නියෝග පිළිබඳ සාකච්ඡා කර මේ මොහොතේ ඊට එකට වීම ලැබීම සතුටක් කියලා සලකනවා. විශේෂයෙන්ම මේ මුළු ක්‍රියාවලිය හරහම නියාමනයේ උපදේශනය විධිමත්භාවයේ කේතු ආයතන පද්ධතියක් ගොඩනැගීම හොඳ විවිහක් ගොඩනැගීම අපේ රටට අවශ්‍ය දෙයක්. ඒක අපි සියලු දෙනා පිළිගන්න ඕන දෙයක්. හැබැයි එය මේ රටේ ජනතාවට එහෙම නැත්නම් යම් වෘත්තියක නියලීමට අපේක්ෂා කරන පිරිසට අතිරේක බරක් නොවන ලෙස සිදු කිරීම රටක සහ රජයේක යුතුකම් වෙනවා. විශේෂයෙන් මේ නියෝග හරහා මූලික වශයෙන් අපිට පේනවා වැඩි වශයෙන් සිද්ධ කරලා තියෙන්නේ ගාස්තු ඉහළ නැම්වීමේ නියාමනය. නියාමනයේ ප්‍රධානාංගයේ ගාස්තු ඉහළ නැම්වීම අපිට පේනවා. ඉතින් මේ රටේ ජනතාවට තවත් බර පැටවීමක්. අපි දන්නවා උපදේශන ආයතන අවශ්‍යයි. ඒ ආයතන විධිමත් කිරීම අවශ්‍යයි. හැබැයි ඒ ලියාපදිංචි කිරීම සඳහා ඉදිරිපත් කරන ගාස්තු ඒ ශ්‍රේණියේ ආයතනය සඳහා රුපියල් 20,000ක් නිර්දේශ කරනවා. 20,000ක් නිර්දේශ කරනවා. ඒ වගේම වාර්ෂිකව රුපියල් 10,000ක බලපත්‍ර ගාස්තුව මේ උපදේශන ආයතනයට පවරනවා. ඊට අතිරේකව මේ නිවේදන අරා හැමතැනම පරික්ෂා කළොත් පේනවා සභාපතිතුමනි, මම පෙන්නන්නම් ඒ පිටුව යම් නිශ්චිත ප්‍රභේදයක රියදුරු පාසල් ව්‍යාපාරයක් පවත්වාගෙන යන තරත්තෙක් විසින් එම රියදුරු පාසල් බලපත්‍රයේ ප්‍රභේදය වෙනස් කිරීම සඳහා ලිඛිත ඉල්ලීමක් කර ලැබීතිය. එවැනි කාර්යය සඳහා රුපියල් 4,000ක පහසුකම් ගහස්සුවක් ඉල්ලුම් කරන ලබන අවස්ථාවේ ගෙවිය යුතුය. එතකොට වාර්ෂික බලපත්‍ර ගාස්තුවට අමතරව ඊළඟට ලියාපදිංචි ගාස්තුව 20,000ට අමතරව අතිරේකව ඒ ශ්‍රේණිය වෙනස් කිරීම සඳහා අතිරේක ගාස්තුව ඉල්ලුම් පත්‍රයේ ගෙවන අවස්ථාවේ බලපත්‍ර ලබා ගන්න මේ ඉල්ලුම් පත්‍රය ඉදිරිපත් කරන්න රුපියල් 4,000ක් ගෙවන්න ඕනේ. ඒ නිසා මේ සියලු කාර්යයන් වලින් සිද්ධ වෙන්නේ මේ රටේ සාමාන්‍ය තරුණයෙකුට යම් ආයතනයකට ගිහිල්ලා විධිමත් පුහුණුවක් ලබාගෙන තමුන්ට වෘත්තියක් ලබා ගැනීම සඳහා අවශ්‍ය වෙන ක්‍රමවේදයට තව තවත් අතිරේක බර පැටවීමක්. ඒ නිසා අපි පරිස්සම් විය යුත්තේ මේ රටේ මහජනතාවට තමයි අවසාන වශයෙන් පුහුණුව ලබන රියදුරු පුහුණුව ලබන තරුණයාට තමයි මේ බැර වෙන්නේ. ප්‍රධාන ආයතනයේට උපදේශන ආයතනය විසින් ලබා ගන්නා ගාස්තුව
පසු අය කරලා බන්නේ ඒ පුහුණුව ලබන තරත්තගෙන්. ඔහුගේ ගාස්තුව තමයි ඉහළ යන්නේ. ඒ නිසා එම ශේෂ්ත්‍රයට සාමාන්‍ය මිනිස්සෙකුට එදා වෙලේ ජීවත් වෙන්න බැරි ලක්ෂ 7කට වැඩිය රේ සේවා ව්‍යුක්තියකින් පෙළෙන මේ රටේ තරුණ පරම්පරාවට මොකද්ද අපි දෙන මාර්ගෝපදේශණය? මේ වෘත්තියට පැමිණෙන්න තියෙන ඉඩකඩ මම හිතන්නේ මේ ගාස්වරා බාධාවක් වෙනවා. ඒ නිසා මේ උපදේශන හොඳ ක්‍රියාවලියක්. මේ නියාමනේ හොඳ ක්‍රියාවලිය අපි අගය කරනවා. නමුත් මේවා මහ ජනතාවට බරක් නොවන පරිදි සිද්ධ කළ යුතු වෙනවා. අපි දන්නවා රජයේ පසුගිය වකවානුව තුල මම දන්නේ මේක කොහොම බැර වේවිද කියලා වැඩ් බදු සංශෝධන පනත ගෙනාවා. ඒ හරහා බාණ්ඩ හා සේවා සඳහා වැඩ් බද්දා පැනෙව්වා. සේවා අංශයේ යටතේ මේවා සඳහා ගෙනෙනවා. ඊළඟට තව අතිරේක ගාස්තු අය කිරීම තමයි මේවැම් වෙන්නේ. වාසනාවකට අපි ශ්‍රේෂ්ඨාධිකරණයේ ඉදිරියේ වැඩ් බදු සංශෝධන පනත අභියෝගයෙන් ලක් කළා. කැබිනට් මණ්ඩලයේ නිසි අනුමැතිය නොලබා නිසි ක්‍රමවේදී අනුගමනය නොකළාය කියන කරුණ පදනම් කරගෙන ශ්‍රේෂ්ඨාධිකරණය විසින් වැඩ්බදු පනත බලශූන්‍ය පනතක් මේ පාර්ලිමේන්තුවේ විවාදයට ලක් කිරීමට සුදුසු නැති පනතක් ලෙස තීරණය කළ නිසා ජනතාවට විශාල සහනයක් ලැබුණා. ඒක ජනතාවට ලබා දෙන්න පුළුවන් වුණා, අත්කර දෙන්න පුළුවන් වුණා ජයග්‍රහණයක් කියලා අපි සලකනවා. ඒ නිසා අවසානයේ මේ පණවන අතිරේක බදුත් මේවට පැටවෙනවා. මේ සියල්ලත් එකට එකතු වෙනවා. ඒ නිසා මේ නියාමනය තුළ සිදුවන්නේ ජනතාවට බරක් නම් ඒ ඊටාම කනගාටුදායක තත්ත්වයක් කියලා පැහැදිලි කරන්න ඕනේ. ඒ වගේම අපි දන්නවා අපේ රටේ ගමනාගමන මණ්ඩල හරහා විධිමත් පුහුණු කිරීමේ ක්‍රමවේදයක් තිබ්බා. අද රජය උත්සාහ කරනවා මේ ගමනාගමන පාඩ ලබන්න වෙනු පුළුවන්. ඒවා විධිමත් කිරීමේ ක්‍රියාවලිය අවශ්‍ය වෙන්න පුළුවන් අපි පිළිගන්නවා. නමුත් මේ ගමනාගමන මණ්ඩලයට අයිති මධ්‍යම ගමනාගමන මණ්ඩලයට අයිති ආයතන හැකිලවීම සඳහා උත්සාහයක් දරනවා. පාඩ ලැබනවා කියන කාරණේ මුවාවෙන් විශාල බස් ටිපෝ සංඛ්‍යාවක් වසා දැමීමේ ක්‍රියාවලියකට දැන් රජය අවතීර්ණ වෙලා තියෙනවා. අපි දන්නවා සීසන් ටිකට් පතින් අපේ රටේ මේ රටේ ශිෂ්‍යෝ ලක්ෂ 40 අතිවිශාල බහුතරයක් පොදු ප්‍රවාහන සේවාවල ගමන් ගන්නවා. ඒ වගේම රාත්‍රී ගමන් සේවාවන් දුර බැහැර ප්‍රදේශවල ප්‍රවාහන පාසුකම් මේ සියල්ල පොදු ප්‍රවාහන මාධ්‍යයෙන් තමයි ගමන් ගන්නෙ. ඒ නිසා රජයට පුළුවන්කම තියෙනවා මේ වගේ උපදේශන න්‍යායන ආයතන ගමනාගමන මණ්ඩල හරහා විධිමත් නැවත සංවිධානය කිරීම තුළින් ඒ කඩාවැටෙන ආයතන වලට ශක්තිය ලබා දෙන්න වඩා හොඳ පුහුණුවක් දරුවන්ට ලබා දෙන්න බරහන පිළිබඳව. ඒ නිසා රජය අවතීර්ණ වෙන්න ඕනේ එවැනි කාර්යාවලිය සඳහා. ගමන් කළ යුත්තේ එවැනි පොදුමහ ජනතාවගේ මෙරටේ පීඩාවට පත් වෙන මිනිස්සුන්ගේ පොදු ප්‍රවාහන සේවා නැම්වීමේ වැඩපිළිවෙල තමයි ගමන් කරන්න ඕනේ. කරු මානපර මන්ත්‍රීතුමා ප්‍රකාශ කළ පරිදි දුම්රිය සේවය අපේ රටේ අතිවිශාල බහුතර ජනගහනයකට විශේෂයෙන්ම රාජ්‍ය සේවනියුත් කාර්යාල සේවලනියුත් සේවකීන්ට පොදු ප්‍රවාහන සඳහා ගමන් කර ගැනීම ඉතා හොඳ ඉඩකඩක් සැපේන මාර්ගයක්. අපි දන්නවා පහුගිය කාල පරිච්ඡේදය තුළ අපි අනුතුරු ගැන එතුමා ප්‍රකාශ කළා රජයේ විසින් ජීවිත කීපයක් විනාශ වෙන තුරුම දුම්රිය ගේට්ටු කම්කරුවන්ගේ ප්‍රශ්නේ විසඳුවේ නැහැ.
අවසානයේ ඔබතුමාට විනාඩි දෙකක් තිබෙනවා.
අවසානයේ ජීවිත කීපයක් නැති වුණාට පස්සේ ඔන්න ඔවුන්ගේ ප්‍රශ්නේ විසඳුවයි කියලා දරු ඇමතුමත් ජනමාධ්‍යවල සඳහන් වුණා. ඉතින් මේ මරණ සිද්ධ වෙන්න ඕනේ මේ රටේ ප්‍රශ්න වලට විසඳුම් හොයන්න. ඒ නිසා දුම්රිය මාර්ග පද්ධතිය පුළුල් කිරීමේ ක්‍රමවේදයකට අපි ගමන් ගන්න ඕනේ. ප්‍රවාහන ශේෂ්ත්‍රේ අපි දන්නවා පරිසරයේ බරපතල හානිකර තත්ත්වයන් තියෙනවා. ඒ නිසා රජයක් විසින් අනුගමනය කළ යුත්තේ පරිසර හිතකාමී ප්‍රවාහන පද්ධතියකට අදහිත දීම. ඒ නිසා ඔබලාගේ ආණ්ඩුවේ අයවැය ලේඛනය මගින් සිදු කරලා තියෙන්නේ පරිසරයට හිතකාමී වාහන සඳහා බදු පැනවීම. ඒ නිසා මේ බරපතල පරස්පරතාවයක්. ඒ නිසා මේ පරස්පරතාවෙන් මිදීමෙන් පමණයි අපේ රටට යහපත් ප්‍රවාහන සේවයක් ඇති කළ හැක්කේ. ඒ නිසා මේ දරලද උත්සාහය අපි අගය කරනවා. විශේෂයෙන්ම අපි කියා සිටිනවා මහා ජනතාවට බරක් නොවන පරිදි මෙවැනි ක්‍රියාමාර්ග නියාමන උපදේශනයන් සක්‍රිය කිරීම සඳහා නැවත සාකච්ඡාවක් කරමු. ජනතාවට ඇතිවන අවසානයේ පුහුණුව ලබන තරුණයින්ට අතිරේක බරක් පැටවෙන්නේ නැති වෙන්න ආකාරයේ නියාමනය සැකසීමට එකට එකතු වීමේ කියන ආරාධනය කරමු. නිහඬවම ස්තුතිය ඔබතුමා.
ස්තුති ගරු මාචාර්ය අසු මාරසිංහ
මූලාසන රෝඩ මන්ත්‍රීතුමනි, ඉතාමත් කාලෝචිත සහ වටිනා පණතක් සභාවේ සාකච්ඡා වෙන අවස්ථාවේ කතා කරමින් ලැබීම ගැන ඉතාමත් සන්තෝෂයටපත් වෙනවා. විශේෂයෙන් මෝටර් වාහන පනත යටතේ නියෝග දෙකක් හැටියට මේ පනත සාකච්ඡා කරන්නේ. මුලින්ම අපි කතා කරන්නේ රියදුරු පාසල් නියාමනය කිරීම. මම හිතන ඉතාමත් වැදගත් කාර්යයක් මේ පාසල් නියාමනය කිරීම. මේ ගැන කතා කරනකොට ඇත්තටම අපේ අත්දැකීම අද සමාජයේ තියෙන අපි මම හිතන්නේ ගොඩක් දෙනෙක් රියදුරු බලපත්‍ර ගත්ත අය හැටියට අපේ අත්දැකීම ගැන කතා කරොත් අපි රියදුරු පුහුණුව ගන්න කලින්ම පාරට යනවා. රියදුරු පුහුණුව ගන්න කලින්ම පාරේ තමයි ඉගෙන ගන්න. එතකොට ඇත්තටම තියෙන බියත් එක්ක සමහර වෙලාවට අපි අවධානය යොමු කරන්නේ හරියාකාරව රියදුරු පුහුණුව ලබා ගන්න නෙමෙයි, ඉස්සරහින් එන වාහනයක් හෝ පසුපසින් එන වාහනයකට ගැටි නොයා යන්න. මේක ඇත්තටම ඉතාමත් වැරදි ක්‍රමවේදයක් අපි මේ දැන් රියදුරු පුහුණුව සඳහා භාවිතා කරන්න කියලා අපි වටහාගෙන තියෙන නිසා තමයි මම හිතන්නේ ගරු ඇමතිතුමා නියෝජ්‍ය ඇමතිතුමා මේ නියාමනය සිදු කරන්න බලාපොරොත්තු වෙන්නේ. ඉතාමත් කාලෝචිත. ඒ වගේම නියෝජ්‍ය ඇමතිතුමනි, මම යෝජනා කරනවා අපිට පුළුවන් නම් එක දිස්ත්‍රික්කයකට එක බැගින් අඩුම තරමේ රියදුරු පුහුණු පාසල්, මේ කියන්නේ මේ රියදුරු පුහුණු වෙන ට්‍රැක් එකත් ඒ ඇතුලේ හදන්න පුළුවන්. සාමාන්‍ය ලෝකේ භාවිතා කරන්න එහෙම අපිට පුළුවන් අක්කර දෙක තුනක ඉඩක් තිබුණොත් එක දිස්ත්‍රික්කයකට එක බැගින් මේ රියදුරු පුහුණු පාසල් ඇති කරන්න රජයත් එක්ක ප්‍රයිවට් පබ්ලික් පාර්ට්නර්ෂිප් ප්‍රොජෙක්ට්ස් හැටියට ප්‍රවාහන අමාත්‍යාංශයට පුළුවන් මේ සඳහා නායකත්වය ගන්න. ඒ යටතේ පුළුවන් වෙනවා මේ රියදුරු පුහුණු ඇත්තටම රියදුරු පාරට දාන්න කලින් ඇතුලේ ට්‍රැක් එකක හරියට ඉගෙනගෙන පාරට යන්න. එහෙම වුණොත් තමයි හරියාකාරව දැන් ලෝකේ ගත්තොත් සමහර වෙලාවට පැය 30ක් විතර ඇතුලේ ට්‍රැක් එකක ඉගෙනගෙන තමයි මාර්ග පද්ධතියක ඉගෙනගෙන තමයි පාරට යන්නේ. එහෙම වුණොත් විතරයි හරියාකාරව රියදුරු පුහුණුව ලැබෙන්නේ. මම හිතන්නේ මේ මේ අනාගත ලෝකයේ දියුණුවත් සමග මේ සඳහා අපි යොමු විය යුතුයි. මේ මෙහෙම වුණොත් විතරයි ඉතාමත් ප්‍රමිතියෙන් යුක්ත රියදුරු හද පුළුවන් වෙන්නේ බිහි කරගන්න. ඒ නිසා මේ රියදුරු බලපත්‍ර ඒ වගේම මාස 3ක කාලයක් පුහුණුවක් ලබා දෙනවා කියන එක ඇත්තට මේ මේ අර්ථයේ හරියාකාරව නියාමනය කරගත හැකි වෙනවා. අපිට එහෙම වුණොත් මේ දිස්ත්‍රික්ක කාර්යාලය තුලම අපිට හැකියාව ලැබෙනවා වෛද්‍ය ප්‍රායෝගික හා ලිඛිත පරීක්ෂණ මේ තුනම සිදු කරගන්න. එහෙනම් මම හිතන්නේ මේක ඉතාමත් මේ මේක අවධානය යොමු කළ යුතු වෙනවා. විශේෂයෙන් ආංශික අධීක්ෂණ කාරක සභාවල අපි ට්‍රැෆික් මැනේජ්මන්ට් වලට වෙනම සබ් කමිටියක් තියෙනවා. මේ යටතේත් කතා කරනවා මේ ගැන. මම හිතන්නේ නියෝජ්‍ය ඇමතිතුමාගේ අවධානය අපි යොමු කරන්න කැමතියි මේ සම්බන්ධයෙන්. ඒත් එක්කම මුලාසන රුඩ මන්ත්‍රීතුමනි, අපි රියදුරු බලපත්‍ර දැන් අපි කතා කරනවා පොයින්ට් සිස්ටම් එකක්. ඒ කියන්නේ වැරද්දක් කරොත් මේ ලකුණු අඩු වෙලා රියදුරු බලපත්‍රය නැති වෙනවා, අහෝසි වෙනවා. මේවැනි සිස්ටම් එකක් ගැන අපි ඉස්සරහට කතා කරා. ඉතින් මේ මේ ගැනත් අපි අවධානය යොමු කළ යුතු වෙනවා. මේ මං හිතන්නේ දැන් අපි ඩ්‍රාෆ්ට් ඇක්ට් එක මේ දවස්වල කතා කරනවා අධීක්ෂණ කමිටුවෙත්. උදාහරණයකට තමන් වැරදි කරලා ලකුණු 25ක් දක්වා අඩු වෙනවා නම් ඉබේම රීදුරු බලපත්‍රය අහෝසි වෙනවා. මේ වැරදි ගැන කතා කරොත් උදාහරණයකට සීට් බෙල්ට් දාන්න නැතුව ගියොත් ලකුණු 3ක් විතර අඩු වෙනවා. ඒ වගේම රියනතුරක් වලක්වා ගන්න තිබියදී වලක්වා ගත්තේ නැත්නම් ලකුණු 10ක් විතර අඩු වෙනවා. මේ ආදී වශයෙන් අපිට පුළුවන් මේ වර්ගීකරණය කරන්න. මේ වර්ගීකරණය කිරීම තුළින් රියදුරු බලපත්‍රයේ වටිනාකම වැඩි දියුණු කරන්න පුළුවන් මේ ලකුණු දීම ක්‍රමය හරහා. ඒ ඒ නියාමනය තුළින් හරියට අපේ පොයින්ට් සිස්ටම් එකක් හරියට හදලා ගත්තොත් පුළුවන් මේ ආරක්ෂා පද්ධතියත් හදාගන්න. ඒ සඳහා මාර්ග පද්ධතිය වැඩි දියුණු කරගත හැකි වෙනවා. විශේෂයෙන් කොළඹ නගරයේ මේ තදාසන්න ප්‍රදේශවල CCTV කැමරා හරහා කවුද වැරදි කරන්න කියන එක හොයාගන්න පුළුවන්. ඒ හරහා නියමිත රියදුරු බලපත්‍රයේ ප්‍රමිතියකට ලබා දීම තුළින් සහ ඒ පිළිබඳ අධීක්ෂණයක් කිරීම තුළින් රියදුරන් වර්ගීකරණය කරන්න පුළුවන්. ලෝකේ මේ වගේ වර්ගීකරණයන් සිද්ධ වෙනවා. ගරු මුලාසනාරුවට මන්ත්‍රීතුමනි, උදාහරණයකට අවුරුදු පහක් දක්වා කිසිම වරදක් කරපු නැති, ඒ කියන්නේ කිසිම ලකුණක් අඩු නොවිච්ච අයට ලබා දිය හැකි, මගේ අත්දැකීම හැටියට මම දැක්කා ජපානයේ තියෙන ගෝල්ඩ් ලයිසන්, ඒ කියන්නේ මේ ගෝල්ඩ් බලපත්‍රයේ හිමි කෙනෙකුට අවුරුදු පහක් යනකම් කිසිම වරදක් කරපු නැති කෙනෙකුට ලබා ගන්න පුළුවන්. ඒ යටතේ අපිට පුළුවන් මේ සඳහා පොළඹව ගන්න රක්ෂණ සමාගම්, රියදුරු බලපත්‍රයේ ඉතාමත් හොඳ බලපත්‍ර ලාභියෙක් නම්, වැරදි කරලා නැති බලපත්‍ර ලාභියෙක් නම් අපේ වාහනයට දෙන රක්ෂණය අඩු කරගන්න පුළුවන් මේ ක්‍රමයේ යටතේ. ඒ යටතේ රක්ෂණ සමාගම් වලින් අපිට උපයෝගී කරගන්න පුළුවන්, මේ හරහා අපිට අර වැඩි වෙන මුදල් අඩු කරගන්න පුළුවන් ක්‍රමවේද හොයන්න පුළුවන්. මේක තමයි අලුත් ලෝකයේ අලුත් තාක්ෂණයත් එක්ක යන ක්‍රමවේදෙ. ඒ වගේම මේ අවුරුදු පහක කාලය තුල මේ රියදුර වරදක් කරනවා නම් අනිවාර්යයෙන්ම අවුරුදු පහකට සැරයක් මේ අලුත් බලපත්‍ර ලබා ගත යුතු වෙනවා. එහෙම වුණොත් විතරයි අපිට රියදුරු බලපත්‍රේ හරි ප්‍රමිතියක් ලබා ගත යුතු වෙන්නේ. දැන් තියෙන ක්‍රමයේ විදිහට අපි දන්නවා රියදුරු බලපත්‍රයක් ගත්තොත් අවුරුදු 65 70 අපි වාහනේ එලවනකම් එකම බලපත්‍රය අපේ මේ සිස්ටම් එකේ තියෙන්නේ. එහෙම වෙන්න බෑ. මේක වෙනස් විය යුතුයි. ඒ වගේම තවත් යම් එක් කාරණයක් මතක් කරන්න කැමැති, මේ රියදුරු බලපත්‍රවල ප්‍රමිති යන උදාහරණයක් අපි අලුතෙන් රියදුරු බලපත්‍රයක් ලබා ගන්නවා නම් ලෝකේ බොහොම රටවල භාවිතා වෙනවා. අවුරුද්දක කාල සීමාවක්, මේක පරිවාස කාල සීමාවක් කියලා කියන්නේ, මේ කාල සීමාව තුළ වාහනේ ධාවනය කරනකොට පිටුපසින් එන වාහනවල සහ යාබද වාහනවල දැනගන්න හැකියාවක් ලැබෙනවා මේ ආධුනික රියදුරේ. තාම අවුරුද්දක් කාලයක්වත් මේ රිය බලපත්‍රය අරගෙන කාලයක් ගත වෙලා නැහැ කියලා මේ වගේ ආධුනික රියදුරෙක් කියලා හඳුනාගත්තොත් හැකියාවක් ලැබෙනවා පිටිපස්සෙන් එන වාහනයට අඳුරගන්න, පොඩ්ඩක් මේ වාහනය ගැන සැලකිලිමත් වෙන්න, මේ රියදුරා ආධුනික රියදුරෙක් කියන එක දැනගන්න ලැබෙනවා. ඒ වගේම තමයි සමහර වෙලාවට අපි වැඩිමහල් රියදුරු අවුරුදු 65 70 පස්සේ රියදුරන්ටත් මේ වගේ ලකුණක් දෙන්න පුළුවන්, ස්ටිකර් එකක් වාහනයට. එතකොට ඒත් අපි දන්නවා මේ ටිකක් වයසක රියදුරු මහත්මයෙක්, ඒ නිසා අපි ටිකක් බොහොම පරිස්සමෙන් වාහනේ ධාවනය කළ යුතුයි කියලා. මෙවැනි ක්‍රම ලෝකේ භාවිතා වෙනවා. මම හිතන්නේ මේ ක්‍රම භාවිතා කිරීම තුළින් තාක්ෂණයත් එක්ක සම්බන්ධ වෙලා අපිට හැකියාව ලැබෙනවා රියදුරන්ගේ ප්‍රමිතිය හඳුනා ගන්න. මේ රියදුරන්ගේ ප්‍රමිතිය හඳුනා ගත්තොත් විතරයි සංවර්ධනය වෙන රටක් හැටියට අපිට පුළුවන් වෙන්නේ තාක්ෂණයෙන් ඉස්සරහට ගිහිල්ලා නීති රීති හරියාකාරව ක්‍රියාත්මක කරමින් ඇත්තටම රියානතුරු ප්‍රමාණය වළක්වා ගන්න. ඔබතුමා දන්නවා අද ලංකාවේ වැඩියෙන්ම මරණ සංඛ්‍යාව වාර්තා වන එක් හේතුව රියානතුරු. මේ රියානතුරු ඇත්තටම ප්‍රධාන හේතුව තමයි හරියාකාරව රියදුරු බලපත්‍ර ලබා නොගැනීම. දන්නේ නැහැ, උදාහරණයකට අත්දැකීමක් අපි ඔබ අපි දන්න දෙයක්. දුම්රිය හරස්පාරක් කරහා වාහන පේලියට නවත්වලා තිනවා නම් මේ දුම්රිය හරස්පාර හරහත් තියෙන වාහන හදිස්සියේ දුම්රියක් ආවොත් මොකද වෙන්නේ කියන එක හිතන්න අපි ප්‍රායෝගිකව අපි කල්පනා කරන්නේ නැහැ. මේ රියදුරු බලපත්‍ර ලබා දීමේ ක්‍රමයේදී අපිට අමතක වෙනවා. ඒ නිසා මම යෝජනා කරනවා අනිවාර්යෙන් නියෝජ්‍ය ඇමතුමනි අනාගතේ අවුරුදු 5කට සැරයක් මේ රියදුරු බලපත්‍රය ලබා ගැනීම රිවියු කළ යුතුයි. මේ ගැන සොයා බැලිය යුතුයි අවුරුදු 5කට සැරයක්වත් කොහොමද රියදුරාගේ සෞඛ්‍ය ශක්තිය, කොහොමද ඇස්පෙනීම, මේ ආදී සියලු දේවල් දැනට මං හිතන්නේ ඊට වඩා වැඩි කාලයක් ගත වෙන්නේ. මේ කාලය තුළදී අපිට රියදුරු මහත්තුන්ගේ ඒ රියදුරන්ගේ තියෙන ශාරීරික දුබලතා හඳුනා ගන්න
හැකි කාලය අවසන්.
මේ හේතුව නිසා මේ ගැනත් අවධානය යොමු කරන්න මේ යටතේ අපිට හරියාකාර නියාමනයක් යටතේ පැහැදිලි රියදුරු බලපත්‍ර ක්‍රමයක් හඳුනා ගත හැකි කියා මා සිතනවා. බොහොම ස්තුතියි.
ස්තුතියි. වන්ඩර්ෆුල් මිසෙස් ශ්‍රී ශාන්ති ශ්‍රී ස්කන්දරාචා.
மோட்டார் வாகன சட்டத்தின் கீழான விவாதத்திலே பங்கு பெற்றுவதற்கு சந்தர்ப்பம் தந்தமைக்கு நன்றியை தெரிவித்துக் கொண்டு, இலங்கையை பொறுத்தவரையிலே பொது போக்குவரத்திலே பெண்கள் இந்த போக்குவரத்து செய்கின்ற பொழுது எதிர்கொள்கின்ற பல பிரச்சனைகளை கருத்தில் கொண்டு இந்த மோட்டார் வாகன சட்டத்தின் கீழ் பல திருத்தங்களை செய்ய வேண்டும் என்ற எனது கருத்துக்களை இங்கு முதலில் முன்வைக்க விளைகின்றேன். அந்த வகையிலே இலங்கைக்கு அந்நிய செலாவணியை ஈட்டி தருவதில் பெண்கள் முதுகெலும்பாக காணப்படுகின்றார்கள். ஆடை உற்பத்தி நிலையங்களில் வேலை செய்தல், தேயிலை தோட்டங்களில் வேலை செய்தல், வெளிநாட்டு வேலைவாய்ப்பை பெற்று உழைத்தல் போன்ற பல்வேறு விதமான வேலைகளில் ஈடுபடுகின்ற பெண்கள் இலங்கையின் வருமானத்தில் பெரும் பங்கை ஆற்றுகின்றார்கள். ஆனால் இவ்வாறான பெண்கள் பொருளாதார ரீதியிலே முன்னணியில் வகித்த பொழுதும் அவர்கள் பல்வேறு விதமான இடங்களில் புறக்கணிக்கப்படுவதும் பல அசௌகரியங்களை எதிர்கொள்வதும் வளமையான ஒரு நிகழ்வாக காணப்படுகின்றது. இந்த நிலையிலே பொது போக்குவரத்துகளில் ஈடுபடுகின்ற பொழுது இந்த பெண்களுக்கு மேற்கொள்ளப்படுகின்ற அந்த போக்குவரத்திலே பயணம் செய்கின்ற மிருகத்தனம் பொருந்திய ஆண்களால் ஏற்படுத்தப்படுகின்ற உடலியல் ரீதியான துஷ்பிரயோகங்களை பல பெண்கள் சுமந்து கொண்டு பல இன்னல்களை அனுபவித்துக் கொண்டு செல்வதை காணக்கூடியதாக இருக்கின்றது. அவை பொதுவாக ஊடகங்களில் வெளிவந்தாலும் வெளியிலே கூற முடியாத எத்தனையோ அசௌகரியங்களை பெண்கள் எதிர்கொள்கின்றார்கள். அந்த வகையிலே முன்பு இருந்தது போன்று இந்த பொது போக்குவரத்திலே பஸ்களில் அரைவாசி பகுதியை பெண்களுக்கென ஒதுக்கி கொடுக்கின்ற ஒரு நிலையை உருவாக்க வேண்டும். அது மட்டுமல்ல, பஸ் தரிப்பு நிலையங்கள் அனைத்திலும், இலங்கையில் உள்ள பஸ் தரிப்பு நிலையங்கள் அனைத்திலும் வெளிச்சமூட்டுகின்ற வகையிலே ஒழுங்குகள் மேற்கொள்ளப்பட வேண்டும். வேலைகள் தமது வேலை சுமைகளை சுமந்து வேலையை முடித்து வீட்டுக்கு திரும்புகின்ற பொழுது இந்த பஸ் தரிப்பு நிலையங்களிலே பெண்கள் வெளிச்சமற்ற நிலையில் தரித்திருக்கின்ற பொழுது பல அசௌகரியங்களை எடுத்துக்கொள்கின்றனர். அது மட்டுமல்ல, இலங்கையிலே பெண்கள் நடத்துனர்களாக, பஸ் நடத்துனர்களாக உள்வாங்கப்பட வேண்டியது ஒரு அவசர நிலையாக காணப்படுகின்றது. சகல தொழில்களிலும் முன்னணி வகிக்கின்ற பெண்களை ஏன் ஓட்டுநராக நடத்துனராக இந்த அரசு உள்வாங்க கூடாது என்ற கேள்வியை நான் இங்கு முன்வைக்க வினைகின்றேன். அடுத்ததாக, இந்த வடக்கு கிழக்கிலே ஏற்பட்ட 30 வருட கால யுத்தம் இறுதியாக முல்லைத்தீவிலே முடிவடைந்த பொழுது பல்வேறு வகைப்பட்ட வாகனங்கள் மக்களாலே அங்கு கைவிடப்பட்டன. ஆனால் அந்த வாகனங்களுக்குரிய உரிமை பத்திரங்களை பலர் இன்றும் தன்வசம் வைத்திருக்கின்றார்கள். இந்த மக்களுக்குரிய அந்த சொத்து இழப்புகள் எவையும் வழங்கப்படாத நிலையில் குறிப்பாக இந்த வாகனங்களுக்குரிய நட்ட ஈடுகளை வழங்குவதற்கு இந்த அரசு இதுவரை எதுவித நடவடிக்கையும் எடுக்கவில்லை. அனைத்து சொத்துக்களை இழந்தாலும் தங்களுடைய வாகன உரிமை பத்திரங்களை வைத்திருப்பவர்களை முன்னுரிமைப்படுத்தி அவர்களுக்குரிய அந்த நட்ட ஈடு கொடுப்பனவை வழங்குவதற்கு அரசு நடவடிக்கை எடுக்க வேண்டும். இதன் மேலாக இந்த பொது போக்குவரத்து பஸ்களிலே கர்ப்பிணி தாய்மார், மாற்று வலி உள்ளோர்களுக்கென்று ஆசனங்கள் ஒதுக்கீடு செய்யப்பட்டாலும் அந்த பஸ் நடத்துனர்கள் அவற்றை கண்காணிப்பதில்லை, கவனிப்பதில்லை. அவ்வாறானவர்கள் பயணத்திற்கு மேற்கொள்கின்ற பொழுது அவர்களுக்குரிய வசதிகளை இந்த நடத்துனர்கள் ஏற்படுத்தி கொடுக்க வேண்டும். அவ்வாறு தங்களுடைய சேவையை பொருத்தமாக செய்யாதவர்களுக்கு தண்டனை வழங்கக்கூடிய ஒரு நிலையை உருவாக்க வேண்டியதும் ஒரு முக்கிய விடயமாக காணப்படுகின்றது. இதனை விட போக்குவரத்து சான்றிதழ், ஓட்டுநர் சான்றிதழ் வழங்குகின்ற பொழுது இந்த மாற்று வலு உள்ளோர்கள் புறக்கணிக்கப்படுவது தொடர்ந்து நடைபெற்றுக் கொண்டிருக்கின்ற ஒரு விடயமாக இருக்கின்றது. கேள்வி புலன், பார்வை புலன் அற்றவர்கள், கேள்வி புலனும் பேச்சு திறனும் அற்றவர்களுக்கு இந்த ஓட்டுநருக்குரிய சான்றிதழ் வழங்குவது, அனுமதி பத்திரம் வழங்குவது, அந்த வைத்தியர்களாலே வழங்கப்படுகின்ற சான்றிதழ் காரணமாக நிராகரிக்கப்படுவதொன்று. வைத்தியர்கள் சான்றிதழ் வழங்கும் பொழுது அவர் கேட்கும் திறன் அற்றவராக இருக்கின்றார். ஆனால் ஏனைய உடல் ரீதியான வல்லமை உள்ளவராக இருக்கின்றார் என்ற ஒரு சான்றிதழை வழங்கக்கூடிய ஒரு நிலையை உருவாக்க வேண்டும். உதாரணமாக, தற்பொழுது பயணம் ஓட்டுநர்கள் குளிரூட்டப்பட்ட வாகனங்களை ஓட்டும் பொழுது அங்கு கேள்வி புலன் கேள்வி கேட்கின்ற நிலைமை கேட்டு ஏனி ஒளிச்சத்தங்களை கேட்டு வாகனங்களை ஓட்டுகின்ற நிலைமை காணப்படுவதில்லை. அங்கு பார்வை புலன் மட்டும்தான் பயன்படுத்தப்படுகின்றது. இதனை மையமாக கொண்டு இந்த கேள்வி புலன் அற்றவர்களுக்கும் இந்த பஸ் ஓட்டுநர் அனுமதி பத்திரங்களை வழங்குவதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும். இதேபோல் காலை இந்த யுத்தத்தின் காரணமாகவோ பிறப்பிலோ அல்லது விபத்துக்களிலோ கால் இழந்தவர்களுக்கும் இந்த ஓட்டுநர் அனுமதி பத்திரம் வழங்குவது இந்த அரசாங்கத்தாலே தடை செய்யப்பட்டிருக்கின்றது. ஆனாலும் அந்த அவ்வாறான மாற்று வழி உள்ளோர்கள் என்பதற்கு அப்பால் அவர்கள் ஒரு சிறப்பாற்றல் உள்ளவர்களாக காணப்படுகின்றார்கள். எமது வடபகுதியிலே பலர் இவ்வாறாக கால் இயங்காதவர்கள், ஏன் முள்ளந்தண்டு வடங்கூட இயங்காதவர்கள் முச்சக்கர வண்டிகளை அங்கு ஓட்டுகின்றார்கள். இவர்களது திறமைகளை மையமாக வைத்து அவர்கள் வாகனங்களை ஓட்டுகின்ற பொழுது கையினாலே அதற்குரிய பிரேக் போன்றவற்றை மாற்றி அமைத்து அவர்களுக்கு அந்த ஓட்டுநர் சாரதி பத்திரங்களை வழங்கி அவர்களும் தமது வருமானத்தை ஈட்டக்கூடிய வகையிலே ஒழுங்குகள் மேற்கொள்ளப்பட வேண்டியதும் முக்கியமான ஒரு தேவையாக காணப்படுகின்றது. இதனை விட இந்த வடகிழக்கு பகுதியிலே பாடசாலை செல்லும் பிள்ளைகள் அலுவலகம் செல்பவர்களுக்கு பொது போக்குவரத்து சேவைகளை பெற்றுக்கொள்வதில் பல சிரமங்களை எதிர்கொள்கின்றார்கள். குறிப்பாக உள்ளூர்களிலே இந்த போக்குவரத்து சேவைகள் நடைபெறாமை பெருங்குறைபாடாக கூறப்படுகின்றது. பிள்ளைகள் உரிய நேரத்திலே பாடசாலை சென்று சேர முடியாமையும் கால்நடையாக செல்வதனால் தமது கல்விகளை ஒழுங்காக மேற்கொள்ள முடியாத நிலையும் காணப்படுகின்றது. இந்த பஸ் போக்குவரத்து உரிய நேரத்திலே நடாத்தப்பட வேண்டும் என்று உரிய அதிகாரிகளிடம் நாம் கலந்துரையாடிய பொழுது பஸ் பற்றாக்குறை இருப்பதாகவும் அதற்குரிய சேவைக்குரிய வருமானம் பெறவில்லை என்று பல்வேறு விதமான நொண்டி சாட்டுகளை அவர்கள் கூறிக்கொண்டிருக்கின்றார்கள். சேவை பிள்ளைகளுக்குரிய கல்வி சேவையை பெற்றுக் கொள்வதிலும் அங்குள்ள பொதுமக்கள் தமக்குரிய மருத்துவ சேவைகள் பொது சேவைகளை பெற்றுக் கொள்வதிலும் உள்ளூர் மக்கள் பெரும் சிரமங்களை எதிர்கொள்கின்றனர். இவ்வாறு உரிய நேரத்திலே இந்த பஸ் சேவை நடைபெறாததனாலே பிள்ளைகள் தமது கல்வியிலே பின்னடைவை ஏற்படுகின்றது என்பதற்கு அப்பால் அவர்களுடைய நீண்ட நேரம் வீதிகளிலே கழிக்கப்படுவது, வடக்கு பகுதியிலே காணப்படுகின்ற உள்ளூர்களிலே அவர்கள் காட்டுப்பாதை ஊடாக குறிப்பாக பெண் பிள்ளைகள் நடந்து செல்கின்ற பொழுது அவர்கள் துஷ்பிரயோகத்துக்கு உள்ளாவது இயல்பான ஒரு நடவடிக்கையாக காணப்படுகின்றது. ஆகவே இவ்வாறு காணப்படுகின்ற பல்வேறு விதமான இடையூறுகளை இடைஞ்சல்களை மையமாக வைத்து நீண்ட காலமாக இந்த யுத்தத்திலே பாதிக்கப்பட்ட மக்களும் இந்த அரசினாலே வழங்கப்படுகின்ற சேவைகளை சமமாக பெற்றுக்கொள்ளக்கூடிய வகையிலே கருத்தில் கொண்டு இந்த பஸ் போக்குவரத்து சேவைகள் முக்கியப்படுத்தப்பட வேண்டும் என்பதும் இங்கு முக்கிய கவனம் செலுத்தப்பட வேண்டும். இதற்கு மேலாக இந்த வாகனங்களுக்குரிய வரி அனுமதி பத்திரங்களை பெறுகின்ற பொழுது அந்த வாகனங்களுக்கு புகை பரிசோதனையை செய்து கொள்வதற்காக பலவேறு தூரங்களுக்கு அலைந்து திரிய வேண்டிய ஒரு துப்பாக்கிய நிலையை அங்கு வாழ்கின்ற மக்கள் எதிர்கொள்கின்றார்கள். ஒவ்வொரு பிரதேச செயலகங்கள் ரீதியாக ஒரு குறிப்பிட்ட ஒழுங்கு ரீதியாக இந்த புகை பரிசோதனை செய்வதற்குரிய ஒழுங்குகள் மேற்கொள்ளப்பட வேண்டியதும் ஒரு முக்கிய தேவையாக காணப்படுவதை இங்கு குறிப்பிட விரும்புகின்றேன். எனவே இந்த சேவை வழங்குகின்ற விடயத்திலே முன்னணி வகிக்கின்ற நாடு அந்த அரசினாலே வழங்கப்படுகின்ற சேவைகளை அனைவரும் ஒரே மாதிரியாக ஒரே வகையிலே பெற்றுக்கொள்ளக்கூடிய வகையில் அதிலும் குறிப்பாக இந்த வடபகுதியிலே இருக்கின்ற மக்கள் இந்த 30 வருட கால யுத்தத்தினாலே தொடர்ந்து இந்த சேவைகள் மறுக்கப்பட்ட நிலையில் அல்லது கிடைக்க முடியாத நிலையிலே வாழ்ந்து வந்தார்கள். அவர்களும் சமமாக வாழக்கூடிய வகையில் இந்த சேவைகளை சரியாக பெற்றுக் கொள்ளக்கூடிய வகையில் அந்த யுத்தத்திலே பாதிக்கப்பட்ட மக்களும் இந்த நீரோட்டத்திலே ஒழுங்காக வாழக்கூடிய வகையிலே இந்த சேவைகள், இந்த போக்குவரத்து சேவைகள் மாற்றி அமைப்பதற்கு ஏற்ற ஒழுங்குகள் மேற்கொள்ளப்பட வேண்டும் என்று கேட்டு நிறைவு செய்கின்றேன். நன்றி.
தேங்க்யூ. ஹொனரபிள் அப்துல்லா மாரு.
கௌரவ சபைத்தலைவர்களே, இன்று இப்பிரேரணையில் பேச கிடைத்தமைக்கு நன்றி தெரிவித்துக் கொள்கின்றேன். எனக்கு முன்னர் பேசிய கௌரவ பாராளுமன்ற உறுப்பினர் அந்துணத்தி மற்றும் அமைச்சர் போன்றவர்கள் இங்குள்ள சட்டத்திட்டங்களை பற்றி பேசினாலும் நடைமுறையில் உள்ள சில பிரச்சினைகளை இந்த சபைக்கு எடுத்துச் சொல்வது மிக பொருந்தம் என்று நினைக்கின்றேன். இச்சை வரை இந்த வருடம் முடிவு பெறுவதற்கு முன்னரே 11,737 வாகன விபத்துகள், 970 மரணங்கள் சம்பவித்திருக்கின்றது. அதேபோன்று கடந்த வருடம் இந்த எண்ணிக்கையை நாங்கள் உற்றுநோக்கின்ற போது 36,000 ஆக்சிடென்ட்கள் நடைபெற்றிருக்கின்றது, 2,700 மரணங்கள் சம்பவித்திருக்கின்றது. இந்த நிகழ்ச்சிகள் எல்லாம் எத்தனை மணிக்கு நடைபெறுகின்றது என்பதை போலீஸ் பரிசோதனையின் மூலம் விடிய காலையில் 2 மணியிலிருந்து 6 மணி வரையும், பகல் 1 மணியிலிருந்து 2 மணி வரை பாடசாலைகள் விடுகின்ற அந்த நேரத்திலும், அரச காரியாலயங்கள் 5 மணியிலிருந்து 6 மணிக்கு விடுகின்ற போதும், இரவிலே 11 மணிக்கும் 12 மணிக்கும் இடையிலேதான் இந்த கூடிய மரண சம்பவங்கள் நடைபெறுகின்றது. ஓட்டுநர்கள் புகைப்பிடித்துக் கொண்டும் தங்களுடைய படிகளை, அவர்களுடைய வருமானத்தை தேடிக்கொள்வதற்காக 8 மணி நேரம் வேலை செய்கின்றவர்கள் 16 மணி துவக்கம் 18 மணி நேரம் வேலை செய்கின்ற போது அவர்கள் துரிதமாக ஓட வேண்டும் என்ற நோக்கோடு ஓடுகின்ற போது இந்த வீதி விபத்துகள் கூடுதலாக ஏற்படுகின்றது. அண்மையிலே பங்கி மூன் அவர்கள் ஹில்டன் ஹோட்டலில் நிகழ்ச்சிக்கு பங்கு பெற்றுவதற்காக நான் வருகை தந்த போது அம்பாறையிலிருந்து எனது கண்ணுக்கு முன்னால் ஒரு பஸ்ஸுடன் ஒரு வேன் மோதிய போது 5 உயிரிழந்தார்கள், 9 பேர் காயப்பட்டார்கள். அவர்களை அந்த வேனுக்குள் இருந்து எடுப்பதற்கு நாங்கள் 1.5 மணி நேரம் சென்றது. அதற்கு முன்னர் நாள் யாழ்ப்பாணத்திலிருந்து வந்தவர்கள் புத்தளம் வீதியிலே இப்படிப்பட்ட பாரியதொரு இன்னலுக்குள்ளானார்கள். பஸ் போக்குவரத்து விடயங்களிலே தனியார் துறையினர் அரச பஸ்களை முந்த வேண்டும் என்பதற்காக ஓடுகின்றார்கள், அல்லது தங்களுடைய வருமானத்தை கூட்டிக் கொள்ள வேண்டும் என்பதற்காக ஓடுகின்றார்கள். இந்த நேரத்திலே கடந்த வருடம் 36,000 சம்பவங்களிலே 2,700 மரணங்கள் சம்பவித்திருக்கின்றது என்றால் இதனை மட்டுப்படுத்த வேண்டிய பொறுப்பு எங்களுக்கு இருக்கின்றது. பயிற்சி நிலையங்களும் ஆலோசகர்களும் உதவி ஆலோசகர்களும் என்கின்ற வகையிலே நாங்கள் மாவட்ட மட்டத்தில் அல்ல, தொகுதி மட்டத்தில் அல்ல, பிரதேச மட்டத்திலே வேனைத்து உருவாக்கப்பட வேண்டும். தகுதியற்ற வாகனங்கள் எங்களுக்கு வீதிகளிலே போக முடியாத அளவுக்கு புகைகளை போக்கிக் கொண்டு போகின்றது. இப்படிப்பட்ட விடயங்கள் தவிர்க்கப்பட வேண்டியது முக்கியமாகும். பாடசாலை மாணவர்களுடைய அரச உத்தியோகத்தினருடைய உயிருக்கு மிகவும் பங்கம் விளைப்பதாக எங்களுடைய போலீஸ் அதிகாரிகள் சொல்லுகின்ற அந்த நேரங்களை பார்க்கின்ற போது நாங்கள் வழங்கிக் கொள்கின்றோம். ஒன்றை மட்டும் நீங்கள் சிந்தியுங்கள், தனியார் துறையினர் தங்களுடைய ஒரு அனுமதி பத்திரத்தை பெற்றுக்கொண்டு அவர்கள் கூடுதலாக அரச பஸ் சேவையுடன் அவர்கள் கூடுதலாக பணம் சம்பாதிக்க வேண்டும் என்பதற்காக இந்த முறைகளான முறையிலே அவர்கள் பஸ்களை வேகத்தை கூட்டிக் கொள்கின்றார்கள். அண்மையில் மூதூர் பிரதேசத்தில் ஒரு ஆட்டோவிலே வந்த இளைஞர்கள் 4, 3 உடனடியாகவே மரணிக்கக்கூடிய சம்பவ நிகழ்ச்சி நடைபெற்றது. அந்த தனியார் பஸ்ஸினர் ஓட்டுநர் அம்பாறை மாவட்டத்திலும் மட்டக்களப்பு மாவட்டத்திலும் புலனறுவை மாவட்டத்திலும் திருவண்ணாமலை மாவட்டத்திலும் நான்கு மாவட்டங்களுக்கு கூடாகவும் செல்கின்ற அந்த பஸ் கூடுதலான விபத்துகளிலே அவர்களுடைய போக்குவரத்து சந்தித்திருக்கின்றது. அப்படிப்பட்டவர்களை பிளாக்லிஸ்ட் பண்ண வேண்டும். கூடுதலான எக்ஸிடென்ட்களை உருவாக்குகின்ற தனியார் துறை பஸ்ஸுக்கான அனுமதியை ரத்து செய்ய வேண்டும். இதன் மூலமாக நடைபெறுகின்ற இந்த விபத்துகளை நாங்கள் தெரிந்து கொள்ள முடியும். அண்மையிலே 3 மாதங்களுக்கு முன்னர் நாங்கள் மாவட்ட பிரதேச மட்டத்தில் இருக்கின்ற போலீஸ் அதிகாரிகளையும் அங்கிருக்கின்ற உதவி அரசாங்க அதிபர்களையும் பிரதேச செயலாளர்களையும் ஒன்றிணைத்து நாங்கள் வீதி போக்குவரத்தை வேக கட்டுப்பாட்டை அல்லது அவர்களும் பெண்டுகளிலே இருக்கின்ற அடையாளத்தை போட வேண்டும் என்று கூறிய போதும் இந்த 3 மாத காலமாக அது நடைபெறவில்லை. இப்படித்தான் ஒவ்வொரு மாவட்டத்திலும் இந்த நிகழ்ச்சிகள் நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. ஒருமுறை நாங்கள் கண்டோம் எங்களுடைய அதிமதி ஜனாதிபதி அவருடைய பாதுகாப்பு உத்தியோகத்தினருடைய வாகனமும் இந்த போக்குவரத்து பஸ்களும் என்ன வேகத்தில் சென்றது, அது எப்படி அந்த எக்ஸிடென்டுக்குள்ளானது என்பதை எங்களுக்கு காட்சியாக காட்டினார்கள். மாறாக இந்த விடயங்களிலே நாங்கள் பெண்டுகளிலே இருக்கின்ற அந்த அடையாளங்களை வீதி போக்குவரத்து கட்டுப்பாடுகளை ஆடியே அதாவது வீதி போக்குவரத்தும் முன்னொரு காலத்திலே ஹைவேஸ் மினிஸ்ட்ரியும் டிரான்ஸ்போர்ட் மினிஸ்ட்ரியும் ஒரு அமைச்சருக்கு கீழே வந்தது. இப்பொழுது போக்குவரத்து தனியாகவும் வீதி அபிவிருத்தி இன்னொரு முறையிலும் இருக்கின்ற காரணத்தினால் ஒருவருக்கு ஒத்துழைப்பு வழங்காமையின் காரணமாகவும் இன்று வீதிகளிலே ஒழுங்கற்ற முறையிலே இந்த போக்குவரத்து நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. இதனை மட்டுப்படுத்த தெரிய முடியாதவர்களாக இருக்கின்றார்கள். இந்த நிகழ்ச்சிகளை நாங்கள் பார்க்கின்ற போது எதிர்காலத்திலே இந்த அதாவது இந்த பயிற்சி நிலையங்கள் ஊடாக கூடுதலான அண்மையிலே நடைபெற்ற அந்த எக்ஸிடென்ட்லே டிரைவர் தூங்க சென்ற போது ஓட தெரிந்த ஒருவர் அவர் லைசன்ஸ் இல்லாதவர் ஓடித்தான் அண்மையிலே தம்புளை கிளைவிலை பகுதியிலே 5 உயிரிழப்பதற்கும் 8 அதாவது காயமடைவதற்கும் காரணமாக இருந்திருக்கின்றது. ஆகவே கூடுதலாக இந்த பயிற்சி அதாவது ஒரு லைசன்ஸ் எடுப்பது என்பது கூடிய பணத்தை கட்ட வேண்டும் என்கின்ற ஒரு பயங்கரம் இருக்கின்றது. இதனை இலகுபடுத்தி கொடுத்து கூடுதலான ஓட்டுநர்களை அனுமதிக்க வேண்டும் என்று எங்களுடைய போக்குவரத்து அமைச்சர் அவர்களுக்கு ஆலோசனை கூறி விடைபெறுகின்றேன். நன்றி.
தேங்க்யூ. கரு ஜனக வாக்குமரமா
கரு முல்சனே சபாபத்துமணி மோட்டர் வாகன பணத்தை அட்டத்தே நியோக தெகாக் கரு எமத்துமா எதிர்பார்க்கிறா மிக மே புகனு பகசல்ல தீன தத்தே ஹிரணங்கிமிட்ட போம ஹொந்த கட்டயுத்தார் அப்பே ரட்டே மட்ட இசல கதாகர மந்துமத் கிவா கியாவருது இதர 2070 மிய கியா கேலா யுத்த காலட்ட வெடிய அது மிய யானே சியானுதுரு வலின் சாமதாம மாத்தியம் அப்பட தக்கிண்ட லபெனவா ரியானுதுரு பஹுலவ ஏ வகேம மியான பிரிச வெடி வேலா தியனோ ஏகட ஹேதுவா தமாய் வாஹன வெடிவீம மே வெனகொட்ட மே ஜனவரி மாச வெனகொட்ட மோட்டராத டிபார்ட்மென்ட்வே லியா பதின்சி வெச்சி வாஹன தியனோ 63,34,942 கர் சபாபத்ரு மேக்கிங் மோட்டார் சைக்கிள் தமாய் வெடி காண தியன் 33,00,000 110,000 கிட்ட த்ரீவீல் ஒரு மே அனதுரு வல்ட வெடியெம்ம பாஜனே வென்னே மென மே த்ரீவீல் பைசிக்கிள் ஏக நிசா அபே மே புஹுனு கர்ன ஆயதன இசர லங்கவெம் புஹுனு கல்லா பர வாஹன லைசென் எகக் தும்னா ஏகே மாச 3கட்ட வெடி காலயக் ட்ரெயினிங் எகக் தீலா வாஹனே பதவன்ன விதரக் நமே வாஹனயக் கெடுனஹம ஏக ஹதாகன்னே கோஹமத கீலத் தனுவத் வீமக் கரா அத ரியதுரே வாஹனயக் நேவிச்சி கமன் எதன தாலா கரேஜ் ஜாக் வாகன எனோ அடுமு கானே புனுட்ட கரல யமக் பேட்டரி வேரக் எஹம யா கர கன்னவத் தன்னி நே ஏக நிசா ரியதுரகுட்ட புஹுனுவக் ஹரியட லபுன் நெத்தன் பாரே இன்ன அஹிம்சக மினிஸ்ஸுங்க ஜீவிதே தமை நெதி வென்னி அத வாஹன பதவன குடக் தெனிக் அனி மினிசு கன ஹிதனோட வடா ஒஹே தமங்கே வென தேவல் ஒளுவே தியாகன தமை யன்னே இதகொட மே ஐட்ட மந்த மே கசட் நிவேதனம் தீர்ந்து தும்மாசைக்கு புகுனு வந்தேன்னு தும்மாசைக்கு புகுனு வந்தேன்னு தீர்தல் பலப்பத்திரிகை கண்ண வருவே இதுல ஹேத்து வத்தான் பரவாகன லைசன்ஸ் கண்ண இக்கின்னு கூட்டுறாங்க நத்தம் மே மோட்டர் சைக்கிளா வகை நத்தம் த்ரீவில் வகை பதின எக்கினை ராஜ சேவகை குணாமையா ஃபேக்கியாவ கருண அத்தர தமா மிக புகுனு வேண்டி மே ஏ ஆயிட்ட හොඳ පුහුණුවක් ලැබෙනකන් බලපත්‍රේ නොදුන්නට කමක් නැහැ. හැබැයි අර වගේ පුහුණු කාලයක් දුන්නොත් එහෙම ඒ ආයතනක පුහුණු වෙනවද කියලා අපිට හරියට හොයන්න බෑ. මොකද පුහුණු කරන්න ඉන්න උපදේශකවරු ඉන්නේ 1500කටත් අඩු ප්‍රමාණයක්. අපි බැලුවහම කච්චේරියක් ගාව විතරයි පුහුණු පාසලක බෝඩ් එකක් ගහපු ලියාපදිංචි එකක් තියෙන්නේ. එතෙන්ට ඇවිල්ලා තමයි හැම එක්කෙනෙක්ම වෙන කොයි හරි පුරුදු වෙලා එතනින් වාහනයක් ඉල්ලගෙන අපි එදා ට්‍රයල් පෙන්නනවා. එහෙම තමයි ඕන එක්කෙනෙක් වාහන බලපත්‍රයක් තමන්ට ලයිසන් එක ගන්න කටයුතු කරන්නේ. හොඳ පුහුණුවක් දෙනකොටම මේ පුහුණුව වගේම යාට හොඳ දැනුමක් ලැබලා දෙන්න ඕනේ. පාරේ තමන් වාහනයක් ගෙනියනකොට මම පෙරේදා 11 මාට විතර එනකොට ගරු සභාපති ත්‍රිවිල් රථයක් එයාගේ වම් පැත්තෙන්ම ගියා මම බලාගෙන. මට ඉස්සරහින් ගියේ එක පාටම මේ වාහනේ දකුණු පැත්තට දැම්මා. දකුණු පැත්තට දානකොට ඉස්සරහෙන් ආවා වෑන් එකක්. ආපහු ඒකම අනිත් පැත්තට ගන්නකොටම අර වෑන් එකේ මූණෙම ත්‍රිවිල් එක පාර හරහා වැදුනා. මේක ඉතින් හතර පහ දෙනෙක් බැස්ස ගාම මොකද කරේ? අර හොඳට වාහනේ එරවගෙන ආපු වෑන් රථයේ රියදුරට ඇදලා අරන් ගහනවා. මේක තමයි අද හැටි. අරකේ හිටපු කාන්තාව ටික කෑ ගහනවා. මේ එතෙන්ට ඇහෙලා බහින්න ගියොත් එහෙම අහකෙන රන් රෝල්ට අපි පැටලෙනවා. මේ හොඳට ආපු රියදුරාගේ වාහනේ එහාට මෙහාට දාලා දැන් හැප්පෙව්වා. හැබැයි පොලිසියෙන් කරන්නේ මොකද්ද? දෙන්නටම නඩු දානවා. දැන් අලුත් ක්‍රමයක්. අනතුරක් වළක්වා නොගැනීමේ කියලා හිටන් අලුතෙන් එකක් හදාගෙන දෙන්නටම නඩු දානවා. පාරේ හොඳට ආපු රියදුරාට නඩුවක් දානවා. මේක පාට ඇහිලා වාහනේ පරහරා දාපු ගමන් කාටවත් නවත්තන්න පුළුවන් කමක් නැහැ. දැන් අලුතෙන් අපි යවුවන් කියලා නැහැ. එයාටත් ඒක නවත්ත ගන්න තිබුණා. එයාත් මේ අපරීක්ෂාකාරී ලෙසාවා කියලා. ගරු සභාපතිතුමා පාර ඉරක් ගහලා තියෙනවා නම් ඉරෙන් අනිත් පැත්තට ඇහිලා වාහනයක් කැප්පුවාම පාරේ හරියට ගිය මිනිස්සුන්ට නඩු දාලා හරියනවද? දැන් පොලිසිය කරන්නේ ලොකු ප්‍රශ්නයක් එයි කියලා හිතන් එයාට මොනවා හරි කරා කියන අපි එයාටත් නඩුවක් දැම්මා කියනවා. කවුරු හරි යවුවා. අර හොඳට සියපදවපු මිනිස්සයාටත් පොලිසිය කරන්නේ නඩු පවරනවා. ඊගවට මේ හයි ස්පීඩ් වාහන යනකොට මේව අල්ලන්න හැංගි මුත්තන් කෙලිනවා. එක්ක කණුවක් යට හැංගිලා ඉන්නවා. එහෙම නැත්නම් ගහක් යට වෙලා හැංගිලා ඉන්නවා. ඉඳලා ඉතින් අර මොකක් හරි අල්ලලා ඉතින් හයි ස්පීඩ් ගියා කියනවා. පොලිස් නිලධාරී රාජකාරී එක නෙමෙයි. අනතුරක් වෙන එක වළක්වන්න නම් එයා පේන්න ඉන්න ඕනේ. පේන්න ඉන්නකොට වාහනේ පදින එක බයයි. එහෙම නැත්නම් එයා ප්‍රවේශංකාරී ලෙස යනකොට පොලිසිය නිලධාරියෙ ඉන්න නිසාවත් මේ මිනිස්සු මරන්න නඩු ගන්න නෙමෙයි තියෙන්නේ. ඒ නිසා පොලිස් නිලධාරිය ඉන්න ඕනේ. පේන්න. හැංගි මුත්තන් කරන්න ගියාට පස්සේ වෙන්නේ සභාපතිතුමනි දඩ ගහන එක විතරයි වෙන්නේ. ඒ අනතුරක් වැළක්වෙන්නේ නැහැ. හරනම් ඒ පොලිස් නිලධාරින්ට අනතුරක් වළක්වන්න කටයුතු කරේ නැහැ කියලා නඩු දාන්න ඕනි. මොකද මේ අපි වැළුවහම අනතුර වළක්ව ගන්න පුළුවන්කම තියෙනවා. දැන් අපි ගියත් ඉස්සරහන් කාරුවක් ලයිට් පාරක් යවු සභාපතිතුමා හිමින් යන්න කියනවා. ඇයි? අපි දන්නවනේ පොලිස් නිලධාරියෙක් ඉන්නවා කියලා. ඉතින් ඒක කරන්න ඕනේ. ඒක කරන්නේ නැහැ. ඒක නිසා මේ අනතුරු වැඩි වෙන්න එක හේතුව තමයි පොලිසිය. පොලිසිය ඒ වැඩේ හරියට කරන්න ඕනේ. හැංගෙන්නේ නැතුව. සා මේ යන්තම් ඉරක් අපු ගාන් ගිහලා නඩුවක් දානවා. ඒකට ඕන නම් අවවාදයක් කර හැකියි. පෙරකට ඉස්සර කරන්නම් බැයි නම් මේක පොය එළියට යනවා. ඉතින් මේ මම කියන්නේ මේ වැරදි වැඩ කරන්න කියලා. ඒක දැක්ක ගමන්ම ලියනවා. හැබැයි ලියලවත් අරයට කියන්නේ නැහැ මේ වැරද්ද මේම මේක ආපහු කරන්න එපාවත් කියලා. ඒ නිසා දඩ ගැහුවක් කමන්නේ වැරද්ද කියලා දිලට මේ වැරදි ආපහු නොකරන්න. අර මට ඉස්සෙල්ලා මන්තුමෙක් කතා කරලා එතුමත් කිව්වා අපේ තියෙන මේ ලයිසන් වලට පොතක් ඒකේ තියෙන වැරදි ලියන්න. එහෙම වැරදි ලියන්න ඕනේ. දඩකොලේ දෙනකොට වැරද්දක් ලියලා මෙයා මෙන්න මෙච්චර වැරදි ගානක් කරා කියලා එතකොට අඩුම ගාන එයා ඒකෙන් බේරෙන්නව වැරදි නොකර ඉන්නවා. ඒ නිසා 63 ලක්ෂයකට වැඩි වාහන තියෙනකොට තව මේ රියදුරු බලපත්‍ර තියෙන ඒගොල්ලෝ කී ලක්ෂයක් ඉන්නවද? ඒ නිසා ඒ අය
හරිමාර්ගයකට ගත්තොත් මේ අහිංසක වාහනයක් නැතුව පාරේ තමන්ගේ පාරේ අයියෙන් යන ඇය අද ගොඩක් යට වෙන්නේ. ඒක නිසා මේ සියලු දෙනාට අපේ නියෝජ්‍ය ඇමතුමාගෙන් ඉල්ලනවා, එතුමා අපේ ඇමතුමත් නියෝජ්‍ය ඇමතුමත් මේ කටයුතු හොයලා බලලා මෝටර රථ දෙපාර්තමේන්තුවේ හොඳ නිලධාරී ඉන්නවා. හුඟක් ඇය මෝටර රථ දෙපාර්තමේන්තුව දොස් කියනවා, එතෙන්ට ගියහම පගාව දෙන්න ඕන අරේ මේ කියලා. ඒ ඔක්කොම කරන්නේ පාරෙන් එහා පැත්තේ ඉන්න පිරිස. ඒ අය තමයි ඒක කරන්නේ. එතන අපේ මිනිස්සු ඉගෙනගෙන තියෙන ඇද පගාවට වැඩ කරන්න. ලේසියට කාට හරි සල්ලි දීලා කියනවා මෙන්න මේක මට කරලා දෙන්න කියලා. ඒවට පිරිස හැදිලා ඉන්නවා. අපි ප්‍රාදේශීය ලේකම් කාර්යාලයකට ගිහිලා අපේ වාහනයක ප්‍රශ්නයක් කරන්න දෙනවා, එතනට ගිහින් දීලා ඒ කටයුත්ත කරගන්න පුළුවන්. මම උදේ හිටියේ නැහැ, මං ඒ රූපවාහිනිය බලලා හිටියේ. අපේ ඇමතුමා කියනවා ගෙදර ඉඳන්ම මේ කටයුතු කරගන්න පුළුවන් ක්‍රමවේදයක් හදනවා කියලා. අපි ඒකට කැමති. ඒක නිසා අපේ ඇමතුමන් ඉල්ලනවා මේ ප්‍රවාහන ක්ෂේත්‍රයේ බස් රථත් අද ලක්ෂයකට වැඩිය තියෙනවා. මම දන්නේ පාරේ කොච්චර දුනවද කියලා, ලියාපැන්සි බස් රථ ලක්ෂයකට වැඩිය තියෙනවා. දුවන්නේ නම් 10000ක් විතර තමයි.
මන්තුමා තව විනාඩියක් තිබෙනවා.
25000. ඔව්. ඉතින් ලක්ෂයක් විතර තියෙනවා. බස් රථ වල තමයි වැඩි පිරිසක් කර සභාපතිතුණ යන්නේ. ඒක නිසා මේ බර වාහන ලයිසන් දෙනකොට ඒ අයට අර 3 මාසයක් නෙමෙයි ඊට වැඩි කාලයක් හරි දීලා එයාට හොඳ පුහුණුවක් ලැබලා දීලා එයාට මේ ගිනියන්නේ අනුන්ගේ ජීවිත තමයි යා මේ අරන් යන්නේ කියලා උගන්වලා හිටන් ඒ අය හොඳ පුරවැසියෙක් බවට පත් කළා, හොඳ රියදුරෙක් බවට පත් කළා තමයි අපි දෙන්න ඕනේ. අඩුම ගානේ අලුත් බලපත්‍රයක් දීලා වාහනයක් එලෝනේ කෙනෙකුට හඳුනාගන්න යම් කිසි ක්‍රමවේදයක් හරි තියෙනවා නම් අවුරුද්දක් දෙකක් යනකම් අඩු ගානේ මිනිස්සේ දන්නවා. දැන් ඉස්සර එල්බෝඩ් එක ගහන එකට දැන් එල්බෝඩ් ගහILLක් නැහැ. ඒක නැහැ. නිසා අලුතෙන් බලපත්‍රයක් ගත්ත එක්කෙනෙකුට අඩුම ගානේ 6 මාසයක් හරි එල්බෝඩ් එකක් ගහගෙන යන්න දෙනවා. දුන්නොත් නියෝජ්‍ය ඇමතුමනේ මිනිස්සු දන්නවා මෙයාට නම් එච්චර වැඩි හුරුවෙක් කෙනෙක් නෙමෙයි එන්නේ. අඩු ගානේ තව ටිකක්වත් අයින් වෙලා යයි. ඒක නිසා පුතුමයන් ඉල්ලනවා මේ නියෝග වගේ මේ පුහුණු කිරීම කටයුතු ඉතා හොඳ තත්ත්වයට ගහලා අපේ රටේ මේ අහිංසක ජීවිත දහස් ගාණක් නැති වෙනවා මේ ක්‍රියානතුරු වලින් මේක අවම කරගන්න මීට තරා කටයුතු කරන්න කියලා ඉල්ලා සිටින් මනින්න. ස්තුතියි.
ස්තුතියි.